अपना हित ने मानते धीरज आख्यान ग्रंथ मां भक्त ने दुख पड़े धीरज रहे ने माटे सुंदर मजानो सारो सद्बोध आवे है। स्वामी खूब वैराग वाला हता, आत्मनिष्ठ पण एवा हता, भगवान मां प्रेम पण एवो हतो, सदाई ने माटे भगवान मां तल्लीन रहनारा साधुए आपणा माटे बाह्य दृष्टि राखीने सुंदर मजाना सदग्रंथोनी रचना करी। प्रेम थी कोई या सदग्रंथ ने सांभळे तो निष्कुणानंद स्वामी ने ये कथा नी शक्ति छे, एनो जीवन बदलाय, जीवन में भक्ति अतिशय प्रबलता ने पामे। प्रहलाद जी कथा शुरू छे भक्तो, प्रहलाद जी कथा में अपने प्रायक एटले घणो करीने पौण्या सुधी पहुंचा छे। पाक कथा प्रहलाद जी नु आख्यान बाकी छे। ત્યાર પછી ભક્ત શિરોમણિ ધ્રુવજી નું આખ્યાન આવે છે। નિષ્કુળાનંદ સ્વામીએ આ ધીરજ આખ્યાન ગ્રંથમાં જે જે આખ્યાનો લખ્યા છે તે તે આખ્યાનોની ઉપર સ્વામીએ થોડી થોડી પોતાની વાતો કરી છે। કોઈ માણસ કોઈ ભક્તની વાત કરે અને એના ઉપર પોતાના વિચાર રજૂ કરે, જેમ વક્તા કોઈ દ્રષ્ટાંત કોઈ દાખલો કોઈ હરિભક્તનું જીવન કહીને પછી એના ઉપર થોડીક ચર્ચા વિચારણા રજૂ કરે, એમ સ્વામીએ એક એક આખ્યાનની ઉપર કમસે કમ એક કડવું અથવા એક પદ અથવા અડધું કડવું અથવા બે ચાર લીટી, એટલો તો એ કથાનો શું સાર છે, એમાંથી આપણે શું ગ્રહણ કરવાનું છે, શું લેવું જોઈએ, એ બાબત અવશ્ય કહી છે, ભૂલ્યા નથી। કોઈ આખ્યાનની વચ્ચે સ્વામીએ આખ્યાનના ફળની વાત કરી છે, કોઈ આખ્યાન પૂરું થતા કરી છે પણ કરી છે। પ્રહલાદજીની કથાની વચ્ચે સ્વામીએ કથાના આધાર પર જે કહેવું ઘટે લોકોને એ કહ્યું છે। કારણ કે પ્રહલાદજી થયા સતયુગમાં ભક્તો, અને નિષ્કુળાનંદ સ્વામીએ આ કથા લખી કલયુગમાં, વર્ષો પુરાની કથાનો પરિવાર અહીંયા જીર્ણોદ્ધાર કરાયો નિષ્કુળાનંદ સ્વામીને હાથે। એટલે એ કથા ઉપરથી આજના માણસોએ શું લેવું, પ્રહલાદજી નું આખ્યાન સાંભળીને આપણે શું એમાંથી મેળવવું, તો સ્વામી એ કહી દે છે, સાંભળો। નહી હરિ જનને ધીરજ સમાધાન દે,
ધીરજ સમાધાન દે,
શબ્દો ઉપર ભગવત ભક્તો વિચાર કરો, ધીરજ સમ ધન નથી. આપણે જે ઘરમાં ધન ભેળું કર્યું છે તે ધન ધીરજની સમતા ન ધરાવી શકે, આવું કહેવું છે. કારણ કે આપણે જે પૈસા ભેગા કર્યા છે તે અમુક બાબતમાં જ કામ લાગે, અમુક બાબતમાં એ પૈસા કામ ના લાગે. હામુથી અમુક બાબતમાં તો એ પૈસા ઉલટાના વિપત્તિ ઉભી કરે. તમે કહેશો એમ કેમ? એક વાત વચનામૃતમાં આવે છે, નજર ફેરવીને જુઓ. મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહારાજ, ગમે એવી પરિસ્થિતિ હોય, કામ કરો તો લોભ મોહ મદ ગમે એનો ભયંકર વેગ હોય ને એ વખતે પણ ધીરજ ન ડગે એનો શો ઉપાય છે? ત્યાં ધીરજની વાત કરી છે. ધીરજ ન ડગે એનો ઉપાય, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહ્યું કે જો દ્રઢ આત્મનિષ્ઠા હોય તો કોઈ પણ પ્રકારે ધીરજ ન ડગે. આત્મનિષ્ઠા કહી મહારાજ ભગવાને કહ્યું કે આત્મનિષ્ઠા હોય તો ગમે એવા કામ ક્રોધ લોભ આદિક ના વેગ આવે, મોટા પ્રચંડ પૂર આવે, તોય પણ એ અડગ ઉભો રહે, એ પડે નહીતર માણસ પૂર આવે ને ત્યારે પડી જાય, આંસકો લાગે અને પડી જાય, એ તણાઈ જાય. આપ ક્યારેક બે કાંઠામાં જતી નદી આરપાર કર્યા હોય તો ખ્યાલ આવે, નદીમાં બહુ પાણી આવે ને ત્યારે એની ભીણી થાય આપણને. અમે કાંઠે જતા હોય ને તો પગારે પાણી અથડાય, આપણને એમ થાય કે અમને પાડી દે, પાણીમાં તાણ હોય એમ. કામ ક્રોધ લોભ મોહ મદ એના જયારે પ્રવાહ આવે, એનું પૂર આવે, ત્યારે એ જીવને પાડી દે. અને એટલું સમજી લેવાનું કે જે પડી જાય ને એ પછી તણાય, પણ ગમે એવો વેગ આવે કામ ક્રોધાદિકનો, તેમ છતાંય માણસ ધીરજ ન ગુમાવે. આના માટે ઉપાય તો કે એક જ, આત્મનિષ્ઠા. સમજી લ્યો? અને ભગવાનના ભક્ત ધીરજને જો બચાવવાની આશા રાખે તો આત્મનિષ્ઠા શીખે. આત્મનિષ્ઠા હોય તો જ ધીરજ રહે. આ સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા છે. સ્વામિનારાયણ ભગવાને જજમેન્ટ આપી દીધું વચનામૃતમાં કે એક આત્મનિષ્ઠા વિના બીજો કોઈ પણ ઉપાય નથી ધીરજને બચાવવાનો. ધીરજને બચાવવી હોય, મરવા ન દેવી હોય, આત્મનિષ્ઠા એ જ એનું રક્ષણ છે. આત્મનિષ્ઠા હશે તો ધીરજ રહેશે, અને ધીરજ રહેશે તો જ સુખે ભજન થશે. વિષયમાં નહીં પડી જવાય. ટૂંકમાં કઈ કહે છે, ધીરજ સમ ધન નહીં, ધીરજ સમાન કોઈ ધન નથી. માટે ભગવાનના ભક્તો ગમે તેમ કરીને ધીરજ વાળા થાય, અથવા ચોખ્ખી રીતે કહીએ તો આત્મનિષ્ઠા દ્રઢ કરે. આત્મનિષ્ઠા હોય તો ધીરજ હોય, માટે આત્મનિષ્ઠા ભગવાનનો ભક્ત શીખે. આત્મનિષ્ઠા લગભગ પ્રાયઃ હોતી નથી કોઈમાં. આત્મનિષ્ઠા શીખ્યા વિના માણસ જ્યારે કામ ક્રોધાદિકના વેગ આવે છે ત્યારે એ વેગને નથી સહન કરી શકતા, અને વિષયમાં પડી માયાના પૂરમાં તણાઈ જાય છે. તણાઈને સંસારના ખારા સમુદ્રમાં ડબકા ખાવા ત્યાં પહોંચી જાય છે, અને એ ખારા સાગરનું ખારું પાણી પીતા પીતા ઉબકા ખાય છે. અને એ ખારા સમુદ્રમાં રહેલા જે મગર મગરી આ બધા આને પીડે બચારા. માટે ભગવાનના ભક્તો ધીરજ રાખે એવું સ્વામીનું સૂચન છે. જ્યારે ભક્ત ભગવાનનું ભજન કરવા બેસે, જ્યારે જન કરે હરિનું ભજન, તેમાં બહુ આવે વિઘન, એમાં વિઘન આવે. ભજન કરવા બેસો ને વિઘન આવે. એક દ્રષ્ટાંત દો. તમે પિક્ચર જોઈ આવ્યા હો કે ઘરે ટીવીમાં તમે જોયું હોય કે તમને અમથું તો આમ કઈ વાંધો ના આવે, પણ ધ્યાન કરવા બેસો ને ત્યારે એ તમને દેખાય. તમે કઈક ખરાબ દ્રશ્ય કે કોઈ વસ્તુને આસક્ત થઈને જોઈ હોય, આસક્ત થઈને કોઈ વસ્તુને જોઈ હોય, સાંભળી હોય, સૂંઘી હોય કે ચાખી હોય કે સ્પર્શી હોય, આ ચીજ તમને હરિભજન વખતે આડી આવે. ભજન કરવા બેસીએ ને ત્યારે જ્યાં જ્યાં વિષયના ઘા વાગ્યા હોય ને એ બધા કળે. હા, એક તમને દાખલો દઉં, લગભગ સમજાયો હશે. સીઝનનું ટાણું હોય અને સવારથી સાંજ સુધી ખેતરમાં કઈક ભીણ વાળું કામ હાકલા પડકારા સાથે કરવાનું થયું હોય, શીંગું કાઢતા હોય કે બાજરો લણતા હોય કે ગમે તે આમ સમૂહમાં પચી તરી દાડિયા હોય, એમાં એ બધી ધમચકડી બોલતી હોય, હાંજ સુધી એમાં એટલું બધું બળ કરીને કામ કરે ન પૂછો હોય, પણ એ કામ ચાલુ હોય ત્યાં સુધી આને કઈ વાંધો નહીં. પણ હાજે કામ બંધ થઈને જયારે ખાટલામાં આવીને હુવે ને ત્યારે બધું શરીર દુખે, ત્યારે કળે. સમજાય? એ ચાલુ કામે ના કળે, કામ બંધ કરીને હુવો ને ત્યારે કળે. બીજો દાખલો તો કઈક આપણને વાગ્યું હોય, એક્સિડન્ટ થયું હોય, હાડકામાં મૂંઢમાર વાગી ગયો હોય તો એ અમથો ન કળે, પણ કઈક ઠંડી હોય, શિયાળો હોય ત્યારે હાથ કળે, હાડક્યું કળે જ્યાં વાગ્યું હોય ને. એમ વિષય આપણે મોકળે મને જે જે સ્વીકાર્યા છે, વિષય પાંચ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ જ્યાં જ્યાં આપણે હેતે કરીને જે જે વિષયનો અંગીકાર કર્યો હોય ને એ બધા વિષય માનસી કરવા બેસીએ, ધ્યાન ધરવા બેસીએ, ભગવાનના સ્વરૂપમાં મન રાખવા જયારે તૈયાર થાય ત્યારે બધા વિષય કળે. સમજાય? બધા આડા આવે. કઈક ભજન નો અભ્યાસ હશે તો વાત સમજાશે, નહીતર વાત નહીં સમજાય. કોઈ દિવસ તમે વચનામૃત હાથમાં ઝાલ્યું ન હોય ને હું વચનામૃત ની વાત કરું, તમને એમ થાય સ્વામી કઈક કે છે ખરા, વચનામત વચનામત કરે છે, એમાં કઈક આવું આવતું હશે. પણ ભજનના અભ્યાસીને વાત સમજાશે, વાત હાવ સાચી છે. ભજનમાં બેસીએ ને ત્યારે બધું કળે. આ વાત મહારાજે વચનામતમાં કહી છે કે જીવ જે જે વિષયમાં પરાભવ થયો હોય, આ પરાભવ પામ્યો હોય, એ ભજન કરવા બે તરસ પૂરે, બધું સ્ફૂરે. એ ન સ્ફૂરવા દેવું હોય અને ભજનમાં બેસે એ વખતે જે જે સ્વીકાર્યું હોય હામું આવે ત્યારે એને હટાવી દઈને મૂર્તિને રાખવી સામે, આ ક્રિયા તો આત્મનિષ્ઠ પુરુષથી થાય છે, એનાથી જ ધીરજ રખાય છે. બાકીના બધાથી ભજન ન થાય લપસી જવાય છે. એક વાત હારોહાર એ કહી દઉં, ભજન ભજન સહુ કહે, ભજન તે વળી શું હશે. બહુ સૂક્ષ્મ વાત છે, બરાબર કાન રાખો. ભજન ભજન સહુ કોઈ કહે, ભજન તે વળી શું હશે. ભજન શું હશે? બધા એ ભજન ભજન કરે છે, ભજન કરવું ભજન કરવું, ભજન શું હશે? ભજન કેટલા પગવાળું પ્રાણી છે? હા, ભજન ક્યાં રહેતું હશે? ભજન એટલે હું? તારે કહેવાયું ઉત્તરમાં, ભજન તો એને જ જાણજો, ભજન તો એને જ જાણજો, જેના મનથી મૂર્તિ નવ ખસે. આનું નામ ભજન. ભજન એટલે શું? એક પળ મૂર્તિ અંતર માંથી હટે નહીં તો માનું ભજન છે. ઘણી વખત તો ભજન નો ખાલી આભાસ હોય છે, ભજન હોતું નથી. ભજન ન હોય, ભજન ની ક્રિયા હોય છે, ભજન ન હોય. ભજન એટલું જ જેટલું મૂર્તિમાં મન રહે. ખાસ લખી લેજો, લખવું હોય. ભજન એટલું જ જેટલું મૂર્તિમાં મન રહે. અને મૂર્તિમાંથી મન બીજે ગયા પછી માળા ફેરવતા હો તોય ભજન નહીં, પ્રદક્ષિણા ફરતા હો તોય ભજન નહીં, પૂજામાં બેઠા હો તોય ભજન નહીં, અરે માનસીમાં બેઠા હો, ધ્યાનમાં બેઠા હો, મંદિરમાં બેઠા હો, અરે મંદિરમાં મૂર્તિની સામે ઉભા હો કે બેઠા હો, તો ભી ભજન નહીં. ખ્યાલ આવે? અને મૂર્તિમાં મન હોય ને તો સાંભળી લેજો, સંડાસમાં બેઠા હો ને તોય ભજન છે. જો મૂર્તિમાં મન હોય તો. અને ઈ સિવાય તો ભલે આપણને જોઈને બીજા એમ માને કે હા હા ભગત કેવા આમ આંખી વીંચીને ધ્યાનમાં બેઠા છે, પણ ભગત ક્યાં ગયા હોય આપણને થોડી ખબર હોય. આપણને એમ લાગે કે આ બધા કથામાં બેઠા છે, પણ ઘણા તો સમજાય ક્યાંય ગયા હોય, ખાલી એના શરીર જ અહીંયા હોય. અને એક વાત સાથો સાથ એ સમજી લ્યો, મન હોય ને તો જ માણસને હાજરીમાં કહેવાય. જ્યાં એનું મન હોય ને ત્યાં જ એને કહેવાય. શરીર અહીં હોય એને લઈને એની હાજરી અહીં છે એવું ન માનો. જ્યાં એનું મન છે ત્યાં જ એની હાજરી કહેવાય. કારણ કે મન ન હોય જે વાતમાં તે વાત તમે એને લાખ કહો પણ એ સમજાય નહીં. એક દાખલો દઉં. આ સુરતમાં કોભાઈ હીરા ઘસવા આવેલા, પછી દેશમાં ગયેલા, અઠવાડિયું રહેલા, પછી સુરત આવવા તૈયાર થયા. એટલે એક બીજા ડોશી છે ને એનો દીકરો અહીં સુરતમાં હીરા ઘે. એટલે ડોશીને બે પાંચ સમાચાર એના છોકરાને દેવડાવવાના. એટલે એને એમ થયું કે ઓલો મનજી સુરત જાય છે અને એ કુબેરનગર માં રહે છે ને આ કુબેરનગર માં રહે છે, આમ તો ત્રીજો બંગલો એનો છે, સમાચાર દઈ દઉં, કહી દે. ડોશીને સમાચાર દેવાની ઈચ્છા થઈ, પણ કઈ કામકાજમાં ડોશીને ખબર ના રહી. ઓલો ભાઈ તો નીકળી સ્ટેશન પહોંચી ગયો, સ્ટેશને આવીને બેઠો, એમાં ખબર પડી ડોશી સમાચાર દેવા ગયા. તો કઈ તો ગયા, એ તો સ્ટેશને ગયા. ડોશીને એમ થયું ભારે કરી સમાચાર અગત્યના છે, મારે પાછળ જવું પડશે. ડોશીમાં સ્ટેશન આવ્યા, બરોબર. ડોશીમાં સ્ટેશન પહોંચ્યા, ત્યાં ગાડી આવી. હવે ઓલો છોકરો જે જાતો હતો સુરત, એ રસોડું આર્યું હતું અને કેટલાય ડબ્બા સામા ગાડી ઉભી રહી. હવે નાનું સ્ટેશન, ગાડી થોડી ઉભી રહે, એટલે બધા ડબ્બા અને મુદ્દા અને બધું ગણી ગણી મૂકવા માંડ્યા. અને ડોશી એને કહેવા માંડ્યા કે મનજી સાંભળ્યા જ, કેજે મારા તળસીને તારા બાપાને તાવ બહુ આવ્યો તો પણ હારો થઈ ગયો, હવે કઈ વાંધો નથી. બીજો કેજે કે ઉગમણી વાડીમાં વણ કપા કર્યો છે અને આથમણી વાડીમાં તો તલ કર્યા છે. સમાચાર દેજે. બોલો સામાન મૂકતો જાય અને ડોશીને હા હા માજી હા એમ કેતો જાય. સામાન બધો મૂકી દીધો, ડોશીએ બધા સમાચાર કહી દીધા. સામાન મુકાઈ રહ્યો ને ડોશીના સમાચાર બધા પૂરા થઈ રહ્યા. પછી ગાડી ઉપડવાની થોડીક વાર હતી, સામાન મુકાઈ રહ્યો એટલે બધો સામાન ગણી પેલા છોકરો ફ્રી થયો. એટલે ઓલા ડોશીમાને કે ડોશીમાં તમે શું કેતા હતા? ત્યારે ડોશી કે ત્યારે મેં અત્યાર સુધી કીધું એ તે હું સાંભળ્યું. કે છોકરો કે પણ મારું મન છે ને સામાન ગોઠવવામાં હતું, કોઈ સામાન રહી જાય નહીં એમ. ત્યારે કે તું હા હા તો કરતો ને? કે હું હા હા કરતો હતો પણ મારું મન તમે કહેતા એમાં નહોતું, તમે શું કીધું એ મને કાંઈ ખબર નથી. કે માટે ફરી વાર કયો હતો હું હું સમાચાર તમે આવ્યા. તમને ખ્યાલ આવ્યો? ડોશીમાં જે કહેતા હતા તે પેલો સાંભળતો પણ ખરો, હા હા પણ કરતો હતો, ને કઈ આમ ચેટા નહોતા ને પડકે જ ઉભા હતા, બધું સંભળાતું હાઈ કહેતો, પણ સામાન મૂકી રહ્યો ત્યારે ડોશીને એને પ્રશ્ન કર્યો, તમે શું કહ્યું? આ દ્રષ્ટાંતથી સમજી લ્યો, ક્યાંય કથામાં બેઠા હો, અમને એમ લાગે કે આ બધું સાંભળે છે, અમારી હામુઈ જોઈ રહ્યા હો, પણ જો મન ન હોય તો કથા પૂરી થાય ને ત્યારે એમ થાય હું આવ્યું હતું કથામાં, શું કહેતા હતા સ્વામી? જ્યાં મન હોય ને ત્યાં જ માણસ નું ધ્યાન કહેવાય ને ત્યાં જ માણસ કહેવાય. એ જ રીતે ઈશ્વરનું ભજન કરીએ છીએ, અને જો ઈશ્વરમાં મન નથી તો એ ભજન નથી, તો ભજનની ખાલી બાહ્ય ક્રિયા છે, બાર બાર ની ક્રિયા છે, ભજન કેમ કહેવાય વિચાર કરો. માટે ભજન તો એને કહેવાય ભગવાન માં જ મન સ્થિર હોય, બસ આનું નામ ભજન. અને જયારે જીવ ભજન કરવા બેસે ત્યારે વિઘ્ન આવે છે. હું કથાને ઝીણી કરીને તમને કહું છું, ભજન કરવા બેસે છે ત્યારે વિઘ્ન આવે છે. મતલબ કે ભક્ત જયારે પરમાત્માના સ્વરૂપમાં મનને સ્થિર કરવા ઈચ્છે ત્યારે મન ભગવાનમાં સ્થિર ન થાય અને ભગવાનની મૂર્તિને છોડીને બીજે જાય, આનું નામ જ વિઘ્ન છે. સમજાણું? અને એ વિઘ્ન ત્યારે ન થાય જયારે ભક્ત આત્મરૂપે બને. દેહમાંથી અહંતા ટળે, હું ભાવ ટળે. શરીરમાં જે અહમ થઈ ગયું છે ને હું, એ હું શરીરમાંથી હટી જાય ને આત્મામાં જાય, અને જયારે બોલે ત્યારે આત્માના અનુસંધાન સાથે અહમ શબ્દનો ઉચ્ચાર કરે, હું હું એટલે આત્મા શરીર નહીં, એમ ભરપાલ એવું મન ન રહે તો સમજી લેવું ધીરજ રહેશે, અને ધીરજ રહેશે તો ભજનમાં વિઘ્ન નહીં થાય, અર્થાત ભગવાનની મૂર્તિમાં મન રાખવું હશે તો રહેશે, એમાં વિઘ્ન નહીં થાય. હવે સમજાઈ ગયું કે બીજો દાખલો દઉં? મને લાગે છે કે મોર વીઆઈપી માં બેઠા છે જે વડીલો, એમને નહીં સમજાણું હોય, કારણ કે બહુ ઉંમર થઈ ગઈ હોય એટલે અમુક સ્પેર પાર્ટો નબળા થઈ ગયા હોય, એને કારણે તરત કોઈ વાત પકડાય નહીં, હાઠે બુદ્ધિ નાઠે એવું કહેવાય છે. માટે એક દાખલો વધારે કહી દો એટલે વડીલો નહીં સમજાઈ જાય. ખેતરમાં વાવવા જાય ને ખેડૂ, એમને એમનો દેવો જોઈ ને, તમે વાવવા જાઓ અને વધારે વરાપ થઈ ગઈ હોય, ખેતર વધારે લીલું હોય અને તલ જેવી ઝીણી વસ્તુ વાવતા હો, તો તમે ઘડીએ ઘડીએ ઓલા ડાંડવાની હેઠે માંગળી નાખીને તપાસી જુઓ, શું કામ? કે ડાંડવું બંધાય તો નથી ગયું ને એમ, ત્યાં ગારાની ગોળી આવી જાય, સમજાય? એટલે દાંડવું બંધાઈ ગયું કહેવાય એને. પછી તમે જે નાખો ને એ બધું દાંડવામાં રહે પણ ખેતરમાં ન જાય, કારણ કે વચ્ચે ગોળી આડી આવી ગઈ ને, બધું દાંડવામાં દાંડવામાં રહે. અને દાંડવામાં રહે એ કઈ ઉગે? સાચું કેજો, એ ના ઉગે, એને બહુ પીડ્યું એ કોવાઈ જાય, પણ દાંડવામાં હોય એ ઉગે નહીં, ખેતરમાં જાય એ ઉગે. એમ ઘણાના ભજનને ગોળીઓ વાડી આવી જાય, પછી ભજન બધું દાંડવા મરીએ, અર્થાત એનું ભજન ઉગે નહીં. પછી કહેતા જે ભજન કરવાથી જે ફળ મળવું જોઈએ તે મળે નહીં. પછી આઠ આઠ વર્ષ સુધી ભજન કર્યું હોય પણ બધું દાંડવામાં જ, કારણ કે હેઠે તો ગોળી હોય. ભગવાનની મૂર્તિ સાથે એના મનનું અનુસંધાન ક્યારેય ન થયું હોય. હવે એ ભાઈ દાંડવા બંધાઈ ગયેલા હોય, એ હાથમાં પરણો અને ભાઈ એ બળદ્યા હારા હોય, અને હાંજે એ ઓલે શેઠે હોંહરું નીકળવું હોય એટલે આવડવા બાપો બાપો કરીને ઉતાવળા પગે હાંકે જતો હોય કે હમણે સામે શેઠે બધું વાવીને પોગું, અને પડખેના ખેતરવાળા એ જોવે કે હો 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 નાથા પટેલ તો પણ આ ત્રી વીઘામાં હોંહરા નીકળે છે, વાવે છે ને કઈ પણ ઝપાટા બંધ, અને શું સાહ સીધા કરે, દોરી એના પર ધાબો હારા, આમ દોરી મૂકી લો એવા સીધા સાહ થાય છે ને વાવે છે ને, પણ હાજુ કેજો ઉગે ખરું. એમ ઘણી વખત આપણને ધૂનમાં બેઠેલા જોઈને આમ લોકો જોવે કે ઓહો હો કઈ ધૂન જામી છે, કઈ ભજન થાય છે, પણ મૂર્તિમાં મન નથી રહેતું. આપણા ચિત્તનો પ્રેમ પ્રવાહ પ્રભુના સ્વરૂપમાં નથી હોતો અને વચ્ચે માયાની ગોળી અડી આવી ગઈ હોય છે. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, એટલે ચિત્તના પ્રેમનો પ્રવાહ સ્વરૂપમાં ન હોય. જેમ અન્નનો પ્રવાહ પૃથ્વીમાં ન જાતા ડાંડવામાં રહે છે, એમ આપણા ચિત્તના મનના પ્રવાહ ભગવત સ્વરૂપમાં ન જાતા વચ્ચે માયાની ગોળી આવતા ગૂંચવાઈ રહે છે. અને દેખાવમાં તો ઓલો વાવે છે એવું લાગે છે, પણ વવાતું તો હતું નથી, ખાલી લીટા જ થતા હોય. પછી કે માળું બેઠું ડુલરું પડ્યું, એમ ઘણાના ભજનમાં મોટા ભાગે ડુલરા જ પડે છે. અને ડુલરા પડ્યા હોય ખબર પડે, કેટલાય વર્ષ ભજન કર્યું હોય તો એ સ્વભાવ નટળ્યો હોય, એની બુદ્ધિ ન સુધરી હોય. સમજી લેવાનું, ગાણે ભજન તો બહુ કર્યું પણ ડુલરા બહુ પડ્યા. માટે ભગવાનના ભક્ત ભગવાનના સ્વરૂપમાં મન રાખે. હવે વડીલોને સમજાઈ ગયું છે, ભગવાનના સ્વરૂપમાં મન ન રહે તો ભજન ન કહેવાય. આ મારે સમજાવવું છે, ભજન તે શું હશે, આને ભજન કહેવાય. આપણે ભજનનો અર્થ એટલો સમજ્યા છીએ, માળા ફેરવી એને ભજન કહેવાય, પ્રદક્ષિણા કરવી એને ભજન કહેવાય, દંડવટ કરવા એને ભજન કહેવાય, આપણે ભજનનો અર્થ એટલા સમજ્યા. પણ એ ભજન નથી, એ તો ભજનની ક્રિયા છે. ભજન તો એને કહેવાય ભગવાન સાંભળે. તમે હાવ હૂતા હોને, પણ જો ભગવાન તમને સાંભળતા હોય ને તો ભજન છે. ખ્યાલ આવે, એને ભજન કહેવાય. ભલે હાવ હૂતા હો પણ ભગવાનને યાદ કરતા હું સુતા સુતા તો ભજન છે. અને ભગવાનને ન યાદ કરતા હો અને ધ્યાનમાં બેઠા હો ને તોય ભજન નથી. વિજ્ઞાન દાસ કરીને સ્વામી હતા, સમજાય, ધ્યાનમાં બેઠેલા. એમાં એના સેવકે પૂછ્યું કે સ્વામી શું કરો તો કે ધ્યાન કરો. કોનું ધ્યાન કરો? તારી માનું ધ્યાન કરો. એટલે બોલો સેવક કે એમ કેમ બોલો છો? તો કે એવું છે ને, તે જયારે પૂછ્યું તું ત્યારે મારું મન ભગવાન મન હતું, મન બીજે હતું. મન બીજે હોય તો ભગવાનનું ભજન કહેવાય. દુનિયામાં ત્રણ તત્વ છે, એક ભગવાન, બીજી માયા અને ત્રીજા આપણે. અને પ્રસ્થાન ત્રયી કહેતા ચાર વેદ અને ગીતા અને શારીરિક સૂત્રો, આ ત્રણેને પ્રસ્થાન ત્રયી કહેવામાં આવે છે. એના ઉપર દુનિયાના કેટલાય વિદ્વાનોએ ભાષ્યો લખ્યા છે. એમાં ત્રણે તત્વનું જ વિવરણ કર્યું છે. આત્મા આવો છે, પરમાત્મા આવા છે ને માયા આવી. એમાં કોઈ આ માયાને માને છે નથી માનતા, કોઈ જીવ તત્વને બ્રહ્મથી અલગ માને ન માને, એમાં મતાંતર આચાર્યોના હોય છે. જેને જેમ સમજાણું હોય એમ એને સંપ્રદાય પ્રવર્તાયો હોય. હવે વાસ્તવિકમાં ત્રણ તત્વને રામાનુજે સ્વીકાર્યા કે જીવ ઈશ્વર માયા, જીવ ભગવાન અને માયા. હવે આમ આદિ ભાષામાં એમ કહેવાય કે એક કોર જીવ છે, એક કોર ઈશ્વર છે, અને વચ્ચે માયા છે. માયા વચ્ચે ઘટી જાય તો જીવ છે ઈશ્વરને મળી જાય, ઈશ્વરને જીવ મળી જાય એટલે સુખીઓ થઈ જાય. હવે જીવ છે એ તો આપણે છીએ. હવે આપણા સિવાયના તત્વ રહ્યા ખાલી બે, એકમાં તો આપણી ગણતરી થઈ ગઈ. હવે આપણા સિવાયના તો બે જ, એક ભગવાન અને બીજી માયા. હવે આપણે મન કાં તો ભગવાનમાં હોય, સમજો, આપણું મન કાં તો ભગવાનમાં હોય, અને ભગવાનમાં ન હોય તો શેમાં હોય? શેમાં હોય કહો જો. ભગવાનમાં ન હોય તો માયામાં હોય, અને માયામાં ન હોય તો ભગવાનમાં હોય. બે માંથી એક જગ્યાએ હોય. જ્યારે આપણે ભજન કરતા હોઈએ ને ભગવાન ભૂલાઈ જાય, ભજન કરતા કરતા ભગવાન ભૂલાય, તો સમજી લેવું કે આપણા મનમાં માયા છે. પછી કોઈ પણ સ્વરૂપે હોય, એવું ના સમજવું કે માયા આ જ કહેવાય. એમ ભરતજીએ નિર્ણય કર્યો મનમાં. ભરતજી કહે છે સ્ત્રી માયા છે, ધન માયા છે, રાજ્ય માયા છે, છોકરા માયા છે, આ વ્યવહાર માયા છે. એરે ભરતજી બધું મેલી ઉલ્હાશ્રમમાં ગંદકી નદીને કાંઠે જઈને તપ કરવા બેઠા. સર્વસ્વનો ત્યાગ કર્યો માયા માનીને, તપ કરતા કરતા મૃગલી ના બચ્ચા ને રમાડ્યું. હા, ભરતજી ને મનમાં એમ હતું કે સ્ત્રી માયા છે, ધન માયા છે, રાજ માયા છે, પણ ભરતજી ને એ ન ખબર પડી કે મૃગલી નું બચ્ચું માયા છે. ન જાણે કયા વખતે કેવા સ્વરૂપે કઈ જગ્યાથી કેવી રીતે માયા આપણે આડી આવે, ખબર જ ન પડે આપણને. કેવા રંગે એ આવે એમ આપણને ખ્યાલ જ ના આવે. બંધાઈ જવાય, સ્ત્રી છોડી, જેને રાજ છોડ્યો, જેને છોકરા છોડ્યા, વ્યવહાર છોડ્યો, એ ભરત એક મૃગના બાળકમાં બંધાણા, મૃગના બચ્ચામાં બંધાણા, મૃગના બચ્ચા રૂપે માયા એને નડી. શું ગજબ, કમાલ કહેવાય ને. એ નાની એવી વાત છે, આટલો જેને ત્યાગ કર્યો, જેના બાપ સ્વયં ભગવાન, એને કોઈ બંધન ન કર્યું અને મૃગના બચ્ચાએ બંધન કર્યું. ભાગવતજી નો પંચમ સ્કંધ કહે છે, ભરતજી એટલો વિચાર રાખ્યો હોત કે મૂર્તિમાં અખંડ મન રહે અને ભજન કહેવાય, મારું મન આ મૃગ બાળકમાં રહે છે માટે હું ભજન ચૂક્યો છું, તો બંધન ન થાત. સમજાય છે? તો બંધન ન થાત, એને લાઈટ થાત કે ભજન ભૂલાણું, ભગવાન ભૂલાણા. જે માણસને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની ધગશ ને ટેવ હોય, એ કોઈ દિવસ ન બંધાય, એકલો રહે ને તોય ન બંધાય, એવો હોય ને એ. અને બીજો છે જે એવો નથી, અર્થાત જેનું મન ભગવાન સ્વરૂપમાં અખંડ રહેતું નથી, અથવા અખંડ ભગવાનની મૂર્તિમાં મન રાખવાનું જેને અનુસંધાન નથી, એને તો સત્સંગમાં રહેવાથી જ સારું રહે, એનું તો સત્સંગમાં રહેવાથી જ કલ્યાણ થાય છે, બીજો કોઈ ઉપાય નથી. જ્યાં હરપલ ટોકણી થતી હોય, જ્યાં પળે પળે સૂચના અપાતી હોય મોક્ષ બાબતની, એવા સંગાથમાં એને રહેવું તો કલ્યાણ થશે. બાકી મોક્ષ મુશ્કેલ છે, હું કેટલીક કથા કહેવી, નહીતર કેમ કલ્યાણ થશે? ભગવાન ભૂલી જવાય, અરે કલાકો ના કલાક પ્રભુ યાદ ના આવે તો આપણા હૃદયમાં આમ ખડકો ન થાય કે હો મેં શું કર્યું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એક પળ કોઈ પરમાત્માને યાદ કરે તો બ્રહ્માંડ જેટલું એ સોનું કમાય છે. ભાષ્યમાં એવું લખ્યું છે કે એક પળ એક ક્ષણ ઈશ્વર ભૂલાય એને જબરજસ્ત નુકસાની છે, કહી ન શકાય એવી મોટી એને નુકસાની છે. એક ક્ષણ ભગવાન ભૂલાય તો આપણને એનો હિસાબ છે. અને ભગવાન બરાબર ધ્યાન આપો, ભગવાન કોણ ભૂલાડે છે? ભગવાન અધર્મ ભૂલાડે છે. અધર્મ એટલે કોણ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, આશા, તૃષ્ણ, આ અધર્મ છે. એ અધર્મ આપણામાં આવે, કામ ક્રોધાદિકના વેગ આવે, અને એ વેગ જયારે આવે ત્યારે આપણી ધીરજ જો જાય તો ભગવાન ભૂલી જવાય. ખ્યાલ આવ્યો? માટે નિષ્કળાન સ્વામી લખે છે, નથી હરિજન ને ધીરજ સામા, બહુ સૂક્ષ્મ કથા છે. મનમાં તો એમ થાય છે કે આટલો સમુદાય બેઠો છે, એના વાત કોઈને લાગી જાય અને એના ચિત્તમાં એવી આંટી પડી જાય, એને લટક લાગે કે હવે ભગવાન એક પળ ભૂલવા નથી ને જો એમ પ્રયાસ કરે તો કેટલું કામ થઈ જાય. વિચાર કરો, સમજવા જેવી બાબત છે પણ ઘણે ભાગે સમજાતી નથી. અને જા જા કડક શબ્દમાં કહીએ છીએ તો કોકને વસમું પણ લાગે છે, આમ કેમ કહ્યું, આમ કેમ કહ્યું. પણ વાત ગળે ઉતારવા માટે કહ્યું છે, કોઈ દુશ્મન તો નથી, બધા ભગવાનના ભક્ત છે. પણ સમજ્યા વિના માણસને ભજન ભૂલાય છે, હા ભગવાન ભૂલાય છે. પહેલે વહેલા તો મુમુક્ષુ ભજનની બાહ્ય પ્રક્રિયા શીખે, પછી ધીમે ધીમે ભગવાનમાં મન રાખે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એક વાત કહી દઉં, સાષ્ટાંગ નમસ્કાર કરવા. સાષ્ટાંગ નમસ્કાર એટલે અષ્ટાંગ, હા અષ્ટ અંગેન સહિતમ, અષ્ટેન અંગેન સહિતમ ઇતિ સાષ્ટાંગ. અષ્ટ અંગ, આઠ અંગે સહિત જે પરમાત્માને પ્રણામ કરવા એને સાષ્ટાંગ નમસ્કાર કહેવાય. આપણી હાદી ભાષામાં એને આપણે દંડવત કહીએ છીએ. દંડવતનો પણ અર્થ છે દંડવત, દંડાની માફક પરમાત્માના પગમાં પડવું. આમ લાકડી ઉભી રાખી હોય એને મૂકી દો એટલે સિદ્ધિ આમ પડે, એમ ભગવાનના પગમાં પડવું, આનું નામ દંડવત કહેવાય. આઠ અંગે સહિત એટલે આઠ અંગ કયા? તો કહ્યું કે એક તો માથું, બીજા હાથ, ત્રીજી છાતી, ચોથા ગોઠણ અને પાંચમા પગ. પાંચ થયા, હવે ત્રણ રહ્યા. આ પાંચ શારીરિક અંગો કહેવાય. આ પાંચ નો સ્પર્શ પૃથ્વી સાથે થવો જોઈએ. હવે બાકીના જે ત્રણ છે એનો સ્પર્શ ભગવત સ્વરૂપ સાથે થવો જોઈએ. બાકીના ત્રણ કયા છે? એક મન, બીજું આંખની વૃત્તિ, હા અને ત્રીજું પોતાની વાણી. આ ત્રણ, આ ત્રણનો ભગવત સ્વરૂપ સાથે સ્પર્શ થવો જોઈએ. કહેતા જ્યારે આપણે ભગવાનના મંદિરે ભગવાનની સામે દંડવત કરતા હોઈએ ત્યારે આપણી વૃત્તિ ભગવાન સામે હોવી જોઈએ, આંખની વૃત્તિ મન મહારાજની મૂર્તિમાં હોવું જોઈએ અને વાણી પણ ભગવત સ્વરૂપમાં હોવી જોઈએ, હા ભગવાનના નામ બોલતી હોવી જોઈએ. આ ત્રણ અંગનો મૂર્તિ સાથે સ્પર્શ થાય અને ઓલા શારીરિક જે પાંચ અંગ ગયા એનો પૃથ્વી સાથે સ્પર્શ થાય. અને આવી રીતે જો એક દંડવટ કરે તો એને એક અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. આવી રીતે જો દંડવટ થાય તો હવે વિચાર કરો, આવી રીતે આપણે દંડવટ કરીએ છીએ. દંડવટની વાત તો શાસ્ત્રમાં લખી છે પણ કથામાં બહુધા આવી ન હોય, કોઈ ચોખવટ ન કરી હોય, આને દંડવટ કહેવાય. પુરુષોને દંડવટ સાષ્ટાંગ પ્રણામ કરવાને ગયા અને બહેનોને, બહેનોને અષ્ટાંગ પ્રણામનો નિષેધ છે. બહેનોને પંચાંગ પ્રણામ કરવા. પંચાંગ પ્રણામમાં શારીરિક જે પાંચ અંગો પુરુષને પૃથ્વીએ સ્પર્શ કરવાના ગયા એમાંથી બહેનો માટે ફક્ત બે જ અંગ રાખ્યા. હા બહેનોને માટે બે જ અંગ, એક માથું અને બીજા હાથ. પલોઠી વાળીને, સાડલાનો શેડો પાથરીને બે હાથ પૃથ્વી અડાડી અને મસ્તક પ્રભુના ખોળે મૂકવું, હા અને મન મહારાજમાં રાખવું, વાણી થકી હે પ્રભુ, હે પ્રભુ બોલવું અને આંખથી ઈશ્વરને ધારવા. આ ત્રણ અને મસ્તક અને હાથ, આ બે, આ પાંચ અંગથી જે પ્રભુને પ્રણામ કરવા એને પંચાંગ પ્રણામ કહેવાય. આ બહેનોને માટે પંચાંગ પ્રણામ છે અને પુરુષોને માટે અષ્ટાંગ અને પંચાંગ બે પ્રણામ છે, એને બંને પ્રણામ કરાય. પણ બહેનો એ સાષ્ટાંગ પ્રણામ ન કરાય, અન્યથી દંડવટ ન થાય, શાસ્ત્રમાં નિષેધ છે. ભગવાનના ભક્તો, હું એ કહેવા જઈ રહ્યો છું કે આપણે ભજન જ્યારે કરીએ છીએ ત્યારે ભગવાનમાં મન રાખીને કરીએ છીએ. તમને બીજો એક દાખલો દઉં, માણસ આરતી ઉતારતો હોય ને, આરતી ભગવાનની, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પણ એનું સદગુરુ સ્વામીમાં ધ્યાન જ ન હોય, એનું ધ્યાન ન્યા હોય એટલે વીડિયા વાળો મારો વિડીયો ઉતારે છે કે નહીં, એ આમ જોતો હોય એટલે ગયો ક્યાં, હું આરતી ઉતારું તું હરખો વિડીયો ઉતાર, હું આરતી ઉતારું છું તું વિડીયો ઉતાર, ધ્યાન ન હોય. મંદિરમાં દર્શન કરવા જાય પણ કિંમતી જોડા પહેરીને મંદિરે આવ્યો એટલે બૂટ ઉતાર્યા હોય ને પગથિયે, એમ દર્શન કરતો કરતો બૂટ નું ધ્યાન ધરતો જાય, કોઈ લઈ નહી ગયું હોય ને, જીવો નો આવો સ્વભાવ. માટે ભગવાનના ભક્તો આ કથા ઉપર થોડુંક મનન કરે, પછી પોતાના ભજન ઉપર દ્રષ્ટિ ધરે. મારે કહેવાનું હશે, તમારા ભજન ઉપર તમે નજર ફેરવો, ભજન કેમ થાય? મેં તમને દંડવટ ની વાત કરી, હવે પ્રદક્ષિણાની વાત કરું. આપણે બધા પ્રદક્ષિણા ભરીએ છીએ ને, એમાં સુરતમાં પ્રદક્ષિણા ફરવાનું વધારે, એમાં બહેનોમાં તો બહુ, અમુક અમુક બહેનો તો નિયમ લે કે આ મહિને 1,25,000 પ્રદક્ષિણા ફરવી છે, ફરે નારાયણ મુનિ દેવની 1,25,000. પ્રદક્ષિણા કોને કહેવાય? ભગવાનના ભક્તો, પ્રદક્ષિણા ફરતો ફરતો પરમાત્માના ફરતો એક આંટો મારીને માણસ જ્યારે બરોબર ભગવાનની મૂર્તિની મોરથી નીકળે ને, ત્યારે એને ચાલતા ચાલતા મૂર્તિ ડેરામાં બેઠી હોય એને નજર નિહાળીને જોઈ લેવાની. હવે એ મૂર્તિને જોયા પછી મૂર્તિ આંખમાં ધરી લેવાની, જ્ઞાનને એક સેકન્ડમાં જોઈને ધરી લેવાની તરત. હવે મૂર્તિને એવી તો હૃદયમાં પકડી રાખવાની કે મંદિરને આખાઈ ફરીને ફરીવાર જ્યાં ભગવાનની સન્મુખ આપણે આવીએ ત્યાં સુધી એક પણ બીજો ઘાટ ન થવો જોઈએ. હા, અને મૂર્તિ ત્યાં આવો આવો તા થોડીક ઝાંખી થઈ હોય એટલે ફરીને જોઈને પછી હૃદયમાં ધારી લેવાની, વળી ઉપડવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા, મૂર્તિ હૃદયમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા મંદિર ફરતો આંટો મારીને આવીએ ભરીને ભગવાન સામે, ત્યાં મૂર્તિને પછી જોઈને તાજી કરીને હૃદયમાં ધારવાની. લોમ પ્રતિલોમ, લોમ પ્રતિલોમ, લોમ વૃદ્ધિ કરવાની, ભગવાન આમ જોઈ અને પછી એ જ મૂર્તિ તરત અંદર લઈ જઈ પ્રતિલોમ દ્રષ્ટિથી મૂર્તિ જોવાની પાછી વૃત્તિથી. આવી રીતે પ્રદક્ષિણા 1,25,000 ફેર્યા હોય ને તો ભગવાન દર્શન દે. પણ આ તો ગપ્પા મારતા મારતા સવિતા શાક લઈ આવી, મારે તો આજ મોડું થઈ ગયું. આવીને આવી હોલા મારીને વાતો કરીને બધી ના ભરે ને ખાલી કસરત કરે. આમ તો અહીં સુરતમાં બીજું કઈ કામ નહીં એટલે થોડુંક હાલ્યા હોય શરીર સારું રહે, વ્યાયામ થઈ જાય ને. ઘણા દંડવટ કરે તે પ્રથમથી એવો સંકલ્પ કરે કે દંડવટ કરવા છે શું કામ, તો શરીર સારું રહે. શરીર સારું રાખવા ભગવાનની આગળ દંડવટ કરે. ભલામણ અખાડામાં બીજો છે ને, ત્યારે કે ના ના, બે કામ થાય, ભગવાનને દંડવટ થાય અને શરીરને પણ કસરત થાય, એટલે બે કામ થાય. પણ હું એમ કહું તમને, હે ભગવાન તમને જ રાજી કરવા આજ હું 100 દંડવટ કરું છું, એવો જ સંકલ્પ કરી ભગવાનને રાજી કરવા માટે જ તમે દંડવટ કરો તો એમાં વ્યાયામ આવી ન જાય? આવી જાય કે ન જાય? આવી જાય. અને ભગવાનને માટે જ કર્યું હોય એટલે ભગવાન પણ પ્રસન્ન થાય અને શરીરની કસરત તો થઈ જ જાય. પણ માણસ કસરતની ભાવના રાખીને, શરીર સારું મારું રહે એવી ભાવના રાખીને જો દંડવટ કરે છે તો ભગવાન મનમાં એમ માને કે તું તો દેહ હારો કરવા હારો હા દંડવટ કરે, મને રાજી કરવા કરતો નથી, એટલે ઓલું એક ફળ મળે ઓલું ના મળે. ખ્યાલ આવે? ભગવાનના ભક્તો થોડો ઘણો વિચાર કરે, માઇન્ડ બરાબર અહીં રાખે, નહીતર વાત અડધી સમજાય નહીં. તો મારે એમ કે તમે સમજી ગયા છો અને સમજાણું ન હોય કાંઈ. હા, ઓલી ડોશીને થયું એવું મારે થાય, એટલે ડોશીએ સમાચાર આપ્યા ને કે મારે તળસીને સમાચાર દઈ દીજે. જોયો કે હે હું કીધું તું એવું થાય. માટે બરાબર ધ્યાન રાખી ભક્તો કથા સાંભળે, ધ્યાન રાખીને ભજન કરે. માણસ હિસાબ કરતો હોય એને કેટલું ધ્યાન રાખવું પડે, 2, 3, 5, 5 ને 2 હાથ કેટલું ધ્યાન રાખવું પડે? હા, 7 ને 4, 11. હું કહું છું કે વ્યવહાર કાર્યમાં માણસ ધ્યાન રાખે છે એટલું બધું, તો ભજન કરતી વખતે કેમ ધ્યાન નહીં? ભજન બસ ધ્યાન વિના ભજન થાય? પૂજા કરતો હોય પૂજામાં ધ્યાન ન હોય, માળા ફેરવતો હોય માળામાં ધ્યાન ન હોય, પ્રદક્ષિણા કરતો હોય તો એમાં ધ્યાન ન હોય. આ ધંધો મને લાગે છે કે આ વગર ધ્યાન થતો હશે. આમાં તો બહુ ધ્યાન રાખવું જોઈએ ત્યારે થાય, નહીતર બધો સમય એળે જાય. અને પછી કે હું તો 40 વર્ષથી ભજન કરું છું, પણ હજી મને વાસના ન ટળી. ભગવાને મારી હામું જ ન જોયું, પણ તે એની હામું હરખું નહીં જોયું હોય. તે હરખું જોયું હોય તો ને મંદિરમાં જઈને આંખો હરખી ન રાખે. હા, મંદિરમાં જઈને એ કરતો હોય ભજન, પણ ધ્યાન પાછું બીજે હોય. કોણ આવ્યા ને કોણ ગયા શું કેવું. માણસની મૂર્ખાઈ કેટલી હદે છે, જાજુ તો કહી શકાતું નથી. અમુક વાત તો મારે છે ને ગળે આવીને પાછી વહી જાય છે. મનમાં એમ થાય છે કે હું અહીંથી રીલે તો કરીશ, પણ કોખને રેસ લાગી જાય તો શું થાય. એટલે પાછી લઈ જાઓ, માપે માપે ડોજ હારો. વધારે પડતો કોકને ઝાડો છી ગયો હોય તો ભળી બધું સાફ થઈ જાય હાવ એનું. એટલે પેટ, હં, બીજું કઈ માનતા નહીં. અર્થાત અંતરની વાસના બગાડ જીવમાં કરી ગયો છે ને માયાનો, સાફ થઈ જાય. સાફ થઈ જાય તો વાંધો હું, પણ ઘણા જીવને સાફ થઈ જાય ને એ ગમતું નથી. મંત્ર માંથી માયા વહી જાય એ એને પસંદ નથી. મેં વડોદરામાં કથા કરી, એક જણો બહુ પૈસા વાળો સુખી માણા ને હરિભગત મોટો કહેવાય, એ કે સ્વામી તો બધી વાત કરે પણ કે જમાના પ્રમાણે રહેવું જોઈએ. એનું આ સૂત્ર, એનું સૂત્ર ઈ કે જમાના પ્રમાણે રહેવું જોઈએ. બોલો હવે આપણે કઈ રીતે હવે એને કેવું. અને અમારું સૂત્ર ઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું જોઈએ. હવે એને એને કઈ રીતે મેળ લાવવો. જમાના પ્રમાણે રહેવાની અમે કાંઈ તમને ના પાડતા નથી. તમે તારે જમાનો સફારી સૂટનો હોય તો પહેરો, અમે સફારી પહેરીએ છીએ. નહીં એક કલરનું પહેરવું એ સફારી, બીજું એમાં કઈ નવું આવે. સ્વામિનારાયણે 1.5 વર્ષ પહેલા ખોલ્યું છે બહાર, પહેરો ને એને ક્યાં ના છે. અને તમને સૂટ છે, તમે તારે હું તો કહું છું પહેરો, જે રીતે થતું હોય એ રીતે કરો, પણ ભજન કરો. ઇન્સર્ટ કરવું હોય તો કરો ને, એમાં હું વાંધો. સાળ માલ નાખો કે બહાર રાખો, તમને એમાં વિશેષતા છે, બાકી હું વિશેષતા છે. એટલે બળતી રાખો, માલિકો રાખો. ભગવાનમાં મન રાખો એ મહત્વનું છે, સાળ અંધેરે રાખો કે બહાર રાખો એ મહત્વનું નથી. ભગવાનમાં મન રાખો, મૂળ બાબત ત્યાં છે. ભગવાનના ભક્ત ભગવાનમાં મન રાખે, ગમે તેમ થાય ઈશ્વરમાં રહેલા મનને આગું પાછું ન થવા દે તો એ ધીરજ વાળો પુરુષ કહેવાય, એને ધીરજવાન કહેવાય. અને ભગવાનનો ભક્ત જયારે ભજન કરવા બેસે ત્યારે ધીરજની જરૂર પડે છે, કારણ કે હજારો વમળ ઉભા થાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે સમુદ્રમાં જેમ હજારો તરંગો ઉઠે એમ મનમાં સંકલ્પના તરંગો ઉઠે. સમય નહીં ઘણી વાર તો મહારાજ કે ભજનમાં બેહોને બહુ ગાઢ સંકલ્પ થવા માંડે ને તો પછી ભજન પડ્યું મેલી દેવું. એટલે હું ધ્યાન માનસી પડી મૂકી બાહ્ય વૃત્તિ રાખી ભગવાનની મૂર્તિ મોર દ્રષ્ટિ કરી અને જોરથી બોલવા માંડવું, સ્વામિનારાયણ 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 એમ બોલવા જ માંડવું તો શું થાય, તો મન સ્થિર થઈ જાય. હા, તો મન સ્થિર થઈ જાય. કો તો ઘડીક બોલાવું, આમ તમે મૂર્તિમાં મન જોડી દો છો, હું બોલાવું. આગું પાછું થવા દેતા નહીં, બીજો ઘાટ કર્યો તો ખબરદાર. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાળી પાડો, બરાબર તાળી પાડો. ગાંડા થઈ ગયા હોય એમ બોલો, સ્વામિનારાયણ 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 Thank you. ભજન થાય તો વાસના બળે. ખાટ બંધ થઈ ગયા ને, આમ શાંતિ થઈ જાય. પણ એ બરાબર તાળી વગાડી જોર થી ધૂન બોલ્યો હોય ને એને શાંતિ થાય. ભગવાનના ભક્તો પરમાત્મામાં મન રાખીને ભજન કરે એ ઉપર મેં ઘણું કહ્યું. હવે આગળ કથા. ભક્ત જ્યારે ભજન કરવા બેસે ત્યારે દેવતાઓને ગમતું નથી, અસુરોને ગમતું નથી, માણસોને ગમતું નથી. એ ભક્તને હેરાન કરવા ધારે છે, ભક્તને આડા આવે છે, દુઃખ દે છે, વિક્ષેપ કરે છે. વિઘન આવે વણ ચિંતવ્યા સુર અસુર ને કોઈ ભક્તે કશું સુખ ભોગ્યું નથી, સંકટ સહી ને એને પરમાત્મા ભજ્યા છે. આપણે પણ એ રસ્તો લીધો છે. સહ સંકટ કરો સમરણ. ભગવાનના ભક્ત થવું છે. સ્વામીએ એક સિદ્ધાંત થાપ્યો કે ભક્ત થવું હોય તો ભાઈ ભક્ત થાવ, અને નહીતર પછી જગતમાં રહો, પણ બે ન બગાડો. ભક્ત થવું ભગવાનનું, રાખી વિષય સુખની આશ. કેટલા પ્યારા શબ્દ. એ બે કામ ન બગાડીએ. બે શું કામ બગાડો છો? બે કામ ન બગાડીએ, થાય ખરા હરિના દાસ. સત્સંગી થાવ તો પૂરા સત્સંગી થાવ, નહીતર થઈ જાવ કુસંગી. ન તો સત્સંગ નું સુખ આવે, ન તો કુસંગ નું સુખ આવે, એટલું એક તો આવે. ભક્ત થાવો ભગવાન નો, ને રાખી વિષય સુખની આશ. વિષયની આશા રાખે ભગત થવાનો. આ માર્ગ વિષય ભોગવાનો. બે કામ ન બગાડીએ. કાં તો એકલું ટીવી જોવો, કાં તો મંદિરમાં જઈને એકલા ભગવાન જોવો. થોડી વાર ભગવાન જોવો છો, થોડી વાર સાધુને જોવો છો, અને થોડી વાર પાછા ટીવીમાં આવેલા એ વેશ્યાના અંગો જોવો છો. અને ભક્ત કહેવાય તમારો અયો આ કહે છે કે ભક્ત કહેવાય? બે કામ ન બગાડીએ. શું સ્વામીની પ્રાર્થના છે આપણને? એ ભલા થઈ બે કામ હું કામ બોલું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી માં લખ્યું કે મારો આશ્રિત ભાંડ ભવાયા ન જોવાય. હું કઉ છું કે ભાંડ ભવાયા ન જોવાય તો પિક્ચર કેમ જોવાય? વિચાર કરો. ભાંડ ભવાયામાં તો લુગડા પહેરેલા આવે પડ ઉપર, અને આમાં તો લુગડા હોય ન હોય. ભાંડ ભવાયા તો ગામની બજારમાં ચોકમાં રમતા હોય, ઘણી મર્યાદા હોય. અને સિનેમા તો જે ચિત્રો આવે છે, એ ચિત્રો જો ચિત્તમાં ખૂંટે તો 84 લાખ જન્મ લેવડાવે. ઘણા તો બહુ પિક્ચર જોઈ જોઈ અને રાતે એકટાણી અરે લગ્ન કરે, એના મનમાં એમ થઈ જાય હું પૈણ્યો એમ એની અરે. બિચારો હવે જાગે ત્યારે ખબર પડે કઈ નથી, સપનું હતું. એટલી બધી એના હૃદયમાં મનન થાય છે. ક્યાંથી ભજન કરે એ જીવ માટે ભગવાનના ભક્ત. ખરાબ ન જોવો, એ ખરાબ ન સાંભળશો, ખરાબ અખાદ્ય ન ખાશો. હા, જેનો સ્પર્શ ન કરવાનો હોય ન કરતા, ન સૂંઘવાનું હોય ન સૂંઘશો તો ભગવાન પાસે જશો. બેવો કામ ન બગાડીએ, થાય ખરા હરીના દા. અતિ મોટું કામ આદરી ભગવાન પાસે જવાનું જે આપણે આદર્યું છે, એ દુનિયામાં મહાનમાં મહાન મોટામાં મોટું કામ આપણે લીધું છે. અતિ મોટું કામ આદરી વળતો કરીએ વિચાર, પછી થોડોક તો વિચાર કરવો જોઈએ ને. હા, પછી આ રસ્તે ચાલ્યા અને વિચાર્યું નહીં, એ તો અર્થ આવે નહીં. વળી ઠાલો ખોવાય કાર, મહેનત ખાલી પડે પછી. કાર જાય ને કામ ન થાય, મહેનત કરીએ ને કામ ન થાય, વળી જાય ખાલી ખેપ. એ એવું કામ આદરતા કહો કેને આવ્યું ઠે. ધક્કો ખાઈ અને કઈ ફાયદો ન થાય. હા, આપણે 25 ગામ ઉઘરાણીએ જઈએ અને ફજ્યું મળે નહીં તો તમને કેમ થાય, દુઃખ થાય કે નહીં? મારા બેટાનો ભૂંડાઈનો ધક્કો થયો. એમાં ભજનમાં આપણે આવ્યા છીએ અને મોક્ષ નહીં થાય તો પસ્તાવો થશે. ભારે કરે કામ બગડી કરે. નમ્ર વિનંતી છે, જો ભગવાન પાસે જવું હોય તો કોઈ ટીવી પિક્ચર ન જોશો, ન જોશો ને ન જોશો. હા, ખાસ સૂચન છે. અહીંથી અરજ છે, સારી લાગે તો સ્વીકારજો. કહો તો હાથ જોડું જોડું, પગે લાગવો. એ ભલા થઈને ઈ ન જોશો અને ઈ ન જોવો ને મરી જાવ ને તો જીવતા મારે કરી દેવા. પિક્ચર ન જોવો ને જો તમે મરી જાઓ અથવા તો ઝાડો પેશાબ બંધ થઈ જાય, તો આપણે એની દવા કરી દઈએ. શું કામ ભૂંડો જોવો છો? ભૂંડો જોયા પછી ભગવાન સાંભળશે? જીવનો તો અનાદિ કાળનો એ સ્વભાવ છે, ખરાબમાં જ ઢસડાઈ જવાનો. કુવામ પડવું હોય ને તો માથેથી ધુબકો મારે ને 1 મિનિટમાં તળીએ જાય, 50 નો હોય તોય. ને બહાર નીકળવું હોય ને તો 1 મિનિટમાં બહાર ન હોય. માણસને ઉતરવું હોય ને તો ઘડીકમાં ઉતરી જવાય, પણ ચડવું હોય ને તો હાલ લાગે. એમ નબળા થવું હોય ને તો ઘડીકમાં થઈ જવાય, પણ સારા થતા થતા તો નાખે દમા. એ તો નેવાના પાણી મોભે લઈ જવા જેવું કઠણ છે. જિંદગી એક વાર બગડી એને સુધારવી કઠણ પડી જાય, એક વાર મોડી ટેવ પડી તો એને ટાળવી બહુ કઠણ પડે. ડાયો માણસ તો ભંગાર ટેવ પડવા જ ન દે. સાવધાન, બીડી ન પીવે, તમાકુ ન ખાય. અરે ચા ન પીવે તો બીજી શી વાત કહું? શા માટે? જેનાથી કેફ ચડતો હોય એ વસ્તુ ખાવી નહીં, પીવી નહીં. શિક્ષાપત્રી કહે છે ચા થી કેફ ચડે છે, એ મને અનુભવ છે. એટલે તમે કહે છો તમે ચા પીધેલી, મારી વાત નથી, બીજાનું જોયેલું. એક ભાઈએ એક માણસને જગાડ્યો, ઉઠ્યા લાય ઓલી વસ્તુ લાય, ક્યાં મૂકી ડાયરી. એ ઉભો તો થયો સવારના પોરમાં, ઉભો થઈને પથારી બેઠો પણ આંખ્યો વીચીને બોલ્યો કે ઉભો થાય પણ ઓલી વસ્તુ લાય. ત્યારે એવડો રણછોડ શું કે ખબર છે? ચા આવી, આંખ ઉગાડ્યા વિને બોલ્યો ચા આવી. ઓલો કે ચા આવશે પેલા, તા કે પેલા ચા પછી અહીં ઉઘડે મારી, તને ખબર નથી ચા મગાય? એટલે ઓલે અગાશી બહાર ડોકું કાઢીને ઘરે, આય હોટલિયા એક કપ ચા. એટલે ઓલો તરત રગે બી અને કપ નો તાલ લેતો લેતો આવ્યો. રેડિયો પોલા કે ચા આવી, તાર જરા કઈ ઉગાડીને ભાળી જાય. એટલે ખબડકા લીધા હોય, એક બે ત્રણ, હબડા હબડક ડોળું રગોડું જવા દીધું માલ. એ હાથ હબડકા માર્યા ને તાર હરખી આંખ ઉગડી. જેમ બિલાડીના બચ્ચાને હાથ ઘર ફેરવે તાર આંખ ઉગડે, એમ આને આંખ ઉગડી. હા પછી કે હવે હવે દોસ્ત ઝપાટામાં તારું બધું કામ હાલ. ફ્રેશ થઈ ગયો કે હું આખી રાત હું તો એમાં ફ્રેશ નહી થયો હોય. એ ચા પીધી તો ફ્રેશ થયો. ત્યારથી મને નક્કી થયું આ ચા વ્યસન છે, આને પીવે પછી માણા ફ્રેશ થાય. બોલો છોડે ડાયો માણસ ચા ન પીવે. હરિભગત થવું હોય એને કહું છો, જેને દાંડાઈમાં રહેવું હોય ની તો જેમ કરતા એમ કરજો તમે તારે. આ તો જેને ધામમાં જવાનો સંકલ્પ હોય ને, મનમાં એમ થતું હોય કે આપણે ધામમાં જવું છે, એવાને મારી અપીલ છે. બાકી જેને નથી જવું ને એને તો આપણે કઈ કહેતા જ નહીં. અને માસ્તર ખીજાય એના માટે કે જે સ્કૂલમાં આવીને ભણવા બેઠા હોય એના ઉપર ગરમ થાય, બીજા માટે હું કામ ગરમ થાય? અમથી અમથા ખાલી સ્કૂલ જોવા આવ્યા હોય એના ઉપર માસ્તર ખીજાય? હે એ તો જોઈને બિચારા વ્યા જાય. એમ અમથી અમથા કથા જોવા આવ્યા હોય એને હું કઈ કહેતો, એ તો જોઈને વ્યા જજો શું કે છે. અમુક જાણવા આવ્યા હોય શું કે છે લોક જ્ઞાન જીવન. માણા બહુ ભેગું થાય છે એની કથા. ઘણા તો મારા વિશે એવો સંકલ્પ કરે છે કે એને કઈક મેલી વિદ્યા સિદ્ધ કરી છે, અને મને આવે દાન. ઘણા એવું કરતા હશે એવું મને આ ઉપરથી લાગે છે કે છે. એટલે એક સાધુ હાથે કાળો દોરો બાંધેલો ને આમ માડું રાખે. એક ભગતે પૂછ્યું, હા હા દોરો કેમ આ બાંધ્યો કાળો? તને ન ખબર પડે કહો તો ખરા. તો કે દોરો બાંધ્યો છે ને મંત્રેલો દોરો, શેનો વળી? તો કે દોરો બાંધીને હું કથા કરું ને એટલે માણા બહુ થાય. માણા કે હવે એવા ને એવા જે છે તે અમારે વિશે એવી કલ્પના કરે છે કે આને પણ આમ કઈક કર્યું છે. હવે પાછો એ સાધુ કથા કરતો હોય ને તારે દોઢો માણા બેઠું હોય અને એ પાછો કે માણા બહુ થાય દોરો બાંધ્યો છે એટલે એને મને બહુ થયું કહેવાય. પાછું આવા મૂર્ખ માણસ જગતમાં છે. મારો કહેવાનો અહીંયા આશય ફક્ત એટલો છે, ભગવાનના ભક્ત કોઈ વ્યસન ના રાખે, બસ સુધરો. ભગવાન પાસે જવું હોય તો, કારણ સ્વામી અહીંયા લખે છે, કારણ થાય ને કામ ન થાય, મહેનત જાય કામ ન થાય, વળી ખાય ખાલી ખેત. એવું કામ યાદરતા કહો કેને આઉઠે. કોને ઠીક પડ્યું? આજ સમય છે, આજ મોકો છે, આજ રૂડી રમણી, આજ સરસ મજાની આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણે પ્રભુ ભજાની તક આપી છે. આજ વ્યસન છોડ્યાની, સત્સંગ કર્યાની, ઈશ્વર આરાધ્યાની આજ આપણા હાથમાં તક છે. થાય એટલું કરી શકાય એમ છે, કરે ડાયો મન. સ્વામી લખે છે, માટે તાવે ઘાવ જેમ ઘણ નામ, ઘણા લગાડે છે લુવાર, તક ચૂકે જો તાતણી તો સાંધો ન થાય નિર્ધાર. લુવાર છે ને બે લોઢાનો હાંધો કરે તો બે લોઢાના બે ઠેબાને સાંધો કરવાનો હોય ને એને અગ્નિમાં તપવીને લાલ કરવા જોઈએ. એ બે લોઢા ના જે છેડા છે એ લાલ થાય પછી બે ને અડાડવા જોઈએ, અડાડી રાખવા જોઈએ, અને પછી ઉપર ઘણ નો ઘા મારે, નીચે એરણ હોય ત્યારે હાંધો થાય. એક ઠેબું ગરમ હોય ને એક ઠેબું નરમ હોય ભલે ને ઘા મારે હાંધો ન થાય, ખ્યાલ આવે? અરે બે ઠેબા લાલ હોય પણ બે જો અડેલા ન હોય ભલે ને ઓલો ઘા મારે હાંધો ન થાય. અરે બે છેડા લાલ રાખો અને અડેલા રાખો, પણ એટે એરણે ન હોય પૃથ્વી ઉપર રાખો, હાંધો ન થાય. ખ્યાલ આવે? અરે બે છેડા લાલ કરો અને બે ને એરણ ઉપર વળી અડાડીને રાખો, પણ માથે ગણ ન મારો, હાંધો ન થાય. ખ્યાલ આવે? તકે તક મળે તાર હાંધો થાય. મારે કહેવાનો મતલબ એમ, આજ આપણને મનુષ્યનો દેહ છે, ઉચ્ચ કુળમાં છીએ, સર્વાંગ સંપૂર્ણ છે, સત્સંગ ઓળખાણો છે, સાધુ પણ મળ્યા છે, આજ સમય પણ છે, કરી લો ભજન, કરી લો ભજન. કયો માણસ ભજન કરે, કેટલો કેવો. કઈ ગઈને તો હવે ગળા દુખે છે, ઉદરાન કપ ને બધું થઈ ગયું છે, મટતું નથી. ડોક્ટર મને કે તમે દર્દી હાવ આરામ કરી જાઓ. મેં સુરત જવાનું કથા કરવાની છે. મને કે તમે આરામ તો નહીં જ કરો, મને વિશ્વાસ છે. મેં કીધું તમારો વિશ્વાસ સાચો છે. કઈ રીતે આરામ થાય કહો, ટાઈમ હોવો જોઈએ ને. એટલે હું એમ કઉ છું કે માંદા પડી જવાય છે, માટે સુધરી જો. આવો અવસર પછી, પ્રેમાનંદ સ્વામી ના શબ્દ કાને ધરો. આવો અવસર પછી ફરી નહી આવે, આવો અવસર પછી ફરી નહી આવે, આવો અવસર પછી ફરી નહી આવે. બેઠેલી 10 વ્યક્તિ માંથી ખબર નહીં કોણ મરી જાય ને કોણ જીવે અને કોના કેટલા હાડકા તૂટે. એમ આવો અવસર ગયો અને ભજન ન થયું તો ખબર નહીં આવતો અવતાર શેનો આવે, કેવી કઠણાઈ આવે. એમ માટે કરો ભજન, આજ સમય છે. આવો અવસર પછી ફરી નહીં આવે, આવો અવસર પછી. પ્રેમાનંદ તાળે દાયે ને ગાવે રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણા. પ્રેમાનંદ તાળે દાયે ને ગાવે રાજ, સિદ્ધને ભટકો છો તમે. કિતને ભટકો છો તમે ચતુર સુજાના,
કિતને ભટકો છો તમે ચતુર સુજાના.
ઓ પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ, કિતને ભટકો છો તમે ચતુર સુજાના. કરો ભજન, ભગવાનના ભક્તો ભજન કરે. આજ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કૃપાથી મોક્ષ અતિ મળવો સહેલ કર્યો છે મહારાજે. લહેરી આવાજ લહેરમાં મેર કરી, મહેરબાન દુખિયા જીવ સુખિયા કર્યા, કૃપા કરી. આજ ભગવાને દયા કરી છે, આજ સહેજે સહેજે કલ્યાણ થાય. જો ને મોરે જેવું એ મોંઘું હતું, એવું મોંઘું નથી જો આજ, આજ એવું મોંઘું નથી. પ્રહલાદ ની પેઠે આપણને નથી કસતા મહારાજ, આજ મહારાજ આપણને દુઃખ નથી દેતા એવું. અરે શ્રીજી મહારાજ ની વખતે જેવું કઠણ હતું એવું આજ કઠણ નથી. મહારાજ ની વખતે કઠણ શેરડીના થળિયા જેવું હતું. અને મોટા સંતો એ કીધું આ તો શેરડી ના વચલા ભાગ જેવું સુગમ છે, પોચું અને વળી ગળ્યું, અને વર્ષો જાશે પછી કોણ જાણે મહાન સાધુ મળશે કે નહીં મળે, ને સત્સંગ નો આવો જોગ રહેશે કે નહીં રહે, પછી પૂછડિયા જેવું થઈ જાય ન થઈ જાય. માટે આજ બહુ સારું છે, કરો ભજન મોકો. મહારાજ વખત માં તો નવો નવો સત્સંગ, એ હરિભગત ને કેટલી ઉપાધિ થતી, હા સંતો ને કેટલો માર પડતો, લોકો નાચ બારા મોકલતા, ગાળો દેતા, દીકરા દીકરીઓ કુંવારા રહેતા, સત્સંગ કરે ને કેટલી તકલીફ. આજ આપણને ક્યાં કોઈ કઈ કે છે? પીઠવા જાળના ખીમા ડોબરિયાની કથા તમે કદાચ સાંભળી વાંચી હોય. પીઠવા જાળમાં સત્સંગ નહીં, સ્વામિનારાયણ સંતર્વદાય નો ઉગમ કાળ. સાધુઓ ગામડે ગામડે ફરે, લોકોને સદબોધ દે છે, એ વખતની કથા છે. જોકે એ બાજુ એ દેશમાં ઘણા ગામમાં સત્સંગ, ભક્તો પણ ઘણા, પણ પીઠવા જાળમાં હજી સાધુ ગયેલા નહીં, ત્યાં સત્સંગ પણ થયેલો નહીં. અને જૂના રિવાજ પ્રમાણે ગામને ચોરે એક બાવો રાખેલો. હવે આ બાવો પાંચ હાથ પૂરો, ભયંકર આકૃતિ વાળો, અડબંગ અને ફેશન ને વ્યસનમાં આખો ડૂબેલો, અને વિષયથી ભરેલા કાળજા વાળો, માની અને ગડબડ, ગામ આખું અને મોટો મહાત્મા માની પૂજે, અને આ મળો હોશિયાર, ભાંગલી ટૂટલી હિન્દી ભાષા બોલી ને હવને આશીર્વાદ દીધા કરે, બચ્ચા તેરા અચ્છા હો જાયગા, બચ્ચા તેરા કામ ફતે હો જાયગા, એમ ક્યાં કરે. લોકો બિચારા માને પૂજે, અને કાન લોકોના ફૂકી ફૂકી અને પૈસા ફેરા કરે. પીઠવા જાળની આ કથા. પેલા એવો રિવાજ હતો ગામમાં એક એક બાવો રાખવો જોઈએ, એ બાવાજી હવનો આ શુભ કામમાં પધારે, લગ્ન બગન થાય ને જાય, કઈક મુહૂર્ત હોય તો જઈને બેહે, આવો રિવાજ. એટલે એ બાવો બધાને ઉપદેશ, આખું ગામ એને ગુરુ માને, એટલો બધો માથા ભરે, ગામના બધા માણસો ને વાશ આગેવાનો પણ કાબુ કરેલા. આવો બાવો માતેલા મહિષ જેવો ભગવાનના ભક્તો વિચાર કરે, એવાના સમાગમે કલ્યાણ થાય ખરું. તમે ભોળા માણસો માને, એને સાધુ માની નું, હા એને સમાગમ કરે, એના પગ પૂજે, પગ ધોઈને પાણી પીવે, એવાનું કાપડું રૂડું થાય. હવે ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર પ્રગટ, ઈ પ્રગટ ભગવાન પુરુષોત્તમના 500 પરમહંસ ગામડે ગામડે વિચરણ કરે, એ પૈકીના એક રાઘવાનંદ સ્વામી ને રામાનુજાનંદ સ્વામી બે ની જોડ ઈ ફરતી 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 પીઠવા જાળના પાદરમાં આવી. માર્ગની બાજુમાં એક ખેતર, ખેતર ને શેઠે એક સરસ મજાનું લીલું વૃક્ષ, બરોબર માનસી નું તાણું થયું. સાધુ ત્યાં માનસી કરવા બેઠા. બાજુના ખેતરમાં એક ભાઈ હાથી આંકે, બપોરનો વખત થયેલો એટલે એને ભાત આવ્યાનું તાણું. એ વિચાર કરે છે ઘડીક વાર બળદા છોડી અને આ લીમડે બાંધું છાંયે, ત્યાં વરું ભાત આવશે, વિશ્રાંતિ થઈની થઈ જશે. બળદા છોડીએ ની જાડવે, જ્યાં બળદા બાંધવા આવે તો જાડવાની જે બે સાધુ બેઠેલા, કોઈ દિવસ નહીં જોયેલા એવા પરમહંસ ને જોઈને માનવી મહા આશ્ચર્ય પામી. એક બાજુ બળદિયા બાંધી ભગવાનના બેઠેલા એ સંત આગળ આવીને બેઠો. સંત થોડી વાર માનસીમાંથી જાગ્યા, સામે જોયું તો એક મુમુક્ષને બેઠેલો જોયો. સંત બહુ રાજી થયા. રાઘવાનંદ સ્વામી, આપ એની પૂર્વની કથા તો જાણતા હશો, ગોલીડાના ભીમો રાણો ની જમને દંડો મારીને દાંત ભાંગી નાખ્યો ને, એ આ રાઘવાનંદ જમદૂત પાસે થઈ હતા. હવે એ તો મહાસમર્થ સાધુ, નજર કરી તો પારખી ગયા સાધુ કે આ તો કોઈ મુમુક્ષુ છે. સાધુ ને ખબર પડે આ મુમુક્ષુ છે ને આ મુમુક્ષુ નથી. જે ભજની સાધુ છે ને જીવ ઓળખાય, આ ભગવાન ને માર્ગે હાલે ને આ નહીં હાલે એને ખબર પડે. ઓળખતા હોય એ ઓળખે, પછી બધાની શક્તિ નથી, બધા ના ઓળખે. જેમ હોશિયાર ખેડૂત હોય ને ઓળખે કે અહીંયા જાહેર થાય, અહીં બાજરો થાય, અહીં કપા થાય, અહીં લાપડું જ થાય, કે ન્યા ના વાવે. એમ દાયા સાધુ હોય ને ઓળખે કે આ લાપડું પાકે એવો હશે, અહીંયા કપાસ એનો નકાય. પણ સાધુ ઓળખી ગયા કે આ તો ખરેખરો મુમુક્ષુ છે. રાઘવાનંદ સ્વામી કહે છે કે ભાઈ શું નામ? મારું નામ ખીમો ડોબરીયો. હા, ક્યાં કામે આવ્યા? બાપજી અહીંયા મારું ખેતર છે, ખેતી કરું છું. સ્વામી ઉપદેશ ચાલુ કર્યો, ભલા માણસ આજ ધરતી ઉપર પ્રગટ ભગવાન વિચરે છે, સ્વામિનારાયણ એનું નામ છે. હા, અમે એના સાધુ છીએ. ખીમા ડોબરિયા વિચાર કરે, હું પૂછવાનો હતો તમે કોના સાધુ છો? ત્યાં તો સામેથી ઉત્તર થઈ ગયો, મહાન સાધુની એ મહાનતા છે, તમે એને પ્રશ્ન પૂછવાની ઈચ્છા કરતા હો ને ત્યાં સામેથી તમને ઉત્તર મળી જાય. મુક્તાનંદ સ્વામી સભામાં વાતો કરતા હોય, 2000 માણસ સભામાં બેઠું હોય, એ 2000 માણસ જે સંકલ્પ કરે ને સ્વામી એના ઉત્તર કરે. આમ કથા થતી, બીજી કોઈ કથા નહીં. બેઠેલા માણસો સંકલ્પ કરતા જાય ને સ્વામી એના ઉત્તર દેતા જાય. શું સાધુની માનતા! ખીમા ડોબરિયાને સ્વામી માંડ્યા ઉપદેશ દેવા કે ભલા માણસ, મનુષ્યનો તન વારે વારે મળતું નથી, ભગવાન બન્યા જીવનું કોઈ સાચું સગું નથી, માટે ઈશ્વરનું ભજન કરીને તારા ભવનનો અંત લાવ, આ કલ્યાણ કર જીવનું, પ્રગટ પ્રભુનો આશીર્વ કર. અને એ મહાસાધુના શબ્દ આર પાર નીકળ્યા, જેમ સુરવીર માણસની તરવાર ભડની છાતી વીંધીને હોરી જાય, એમાં મહાન સંતના શબ્દ મુમુક્ષુના હૃદયને ભેદી ગયા, અસર થઈ ગઈ, ભક્ત રોમાંચ થયા. સંત તમે સાચું કહો છો, ભલા માણસ જમપુરીને લખચોરાશીમાં રખડી રખડીને હેરાન થઈ જાય, માટે સદગુણ વાળો થઈ શ્રી હરિને સમર લાગીએ. મહાત્માજી કહો એમ કરું, હું શું કરું તો મારું કલ્યાણ થાય? સંત કહે છે કે મારા થકી વર્તમાન ધારી હું તને કંઠી બાંધું ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે, વહેલો ઉઠજે, સ્નાન કરજે, પૂજા કરજે, સ્મરણ કરજે, માળા ફેરવજે, માનસી કરજે, અનિતિ કરીશ નહીં, ખોટું બોલીશ નહીં, વિષયમાંથી રાગ તોડજે, સગા સંબંધમાંથી પ્રીતિ તોડજે, ઈશ્વર સિવાય ક્યાંય યતન. આપ્યો ઉપદેશ જોરદાર અને લાગી ગયો. હો ભાઈ, લાગી ગયો. સારી પૃથ્વી હોય અને પોચી થઈ હોય વરસાદથી પલ્લી, અને એમાં કોક છોડવો રોપો તો ચોટી જાય, પણ પથરામાં પથરામાં ચોટે. પથરામાં રીંગણી વાવો કે મરચી આમ ભી દો તો મલકર મૂળિયા જાય ને ચોઠે નહીં. મારી નમ્ર વિનંતી છે તમને, સમજાણું ને, પોચા રહેજો, પથરા ન રહેશો, મારો એકય શબ્દ નહીં ચોટે નહીં. જર ઉપદેશ લાગ્યો, ખીમા ડોબરિયાએ સ્વામીને કહ્યું મને વર્તમાન ધરાવો. રાઘવાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા, ગળામાં તુલસીની બેવડી કંઠી નાખી, સ્મરણ કર્યું ચાલુ, સત્સંગનો રંગ લાગ્યો. ગયા ગામમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટણ કરે, કપાળમાં સુંદર, સવારે વહેલા ઉઠીને પૂજા પાઠ કરે, તિલક ચાંદલો કરે, હાલતા ચાલતા ભજન કરે છે. હા જોઈ અને ગામના અમુક અમુક માણસને ન ગમ્યું, એ કે છે કે એને બીજો ગુરુ કર્યો, હા એને બાપ બદલ્યો. જૈન ચોરામાં રહેલા બાવાજીને કીધું, બાવાજી તમને કઈ ખબર છે? તો શું? તો કે તમે અહીં બેઠા બેઠા ગામ આખાનો વહીવટ કરો છો, પણ ગામની વાત અડધી તો જાણતા ને. શું મારા ખ્યાલ બારી હોય નહીં બાવાજી, કે ગામના એકે એક માણસના ઘરની અંગતમાં અંગત વાત પણ હું જાણું. હું બાવાજી, ગામ આખાનો ગુરુ, ભગવાનમાં કઈ ન જાણે, હો બાકી બધું જાણે. કોણ કોણ ક્યાં જાય, કોણ શું કરે, એ નંબાવો. એ કે છે કે આપણા ગામમાં નવો સંપ્રદાય કર્યો. ભલે નવો સંપ્રદાય કયો? તા કહ્યો સ્વામિનારાયણ નો જ નહીં ને, એ હમણાં બહુ જોરમાં છે. તો કે એ જ. શું કે? જરે તારી ભલી થાય. કે કોણ કોણ એનો થયો? તો કોઈ ખીમો ડોબરીયો. માળો હાવ ડોબા જેવો ડોબરીયો નીકળ્યો. કે ન્યા ક્યાં, એનામાં ક્યાં પરાણો, મરવા હારું નક્કી નરકમાં જવાનું. બાવો કે નક્કી નરકમાં જવાનું. ઘણી વખત માણસ જજમેન્ટ આપી દે, આમ હું નક્કી નરકમાં જવાનું. અમે ગઢડામાં હું ને બાબુ કાનજી ચાંદ્રાણી કરવા ગયા હતા. એક સાલ શ્રાવણ મહિનામાં અમે બે ત્યાં ચાંદ્રાણી કર્યું, બીજા અમુક ગરીબ વખત હારે હતા. મને મહાત્મય કે ગોપીનાથજી મહારાજ મહારાજ નું ધામ આપણે ચાંદણી કરવા જઈએ. ચાંદણી કરી એમાં એક બે હરિભગત આવે, કથામાં અમે વાંચતા એટલે આવીને બેસે. એમાં વાલજી બાપા કરીને એક હરિભગત હેમાળના છે, આપ જાણતા હશો કદાચ. એ બરોબર ત્યાં આવતા હતા. પૂછ્યું કઈ જ્ઞાન સ્વામી છે? કોઈ કહ્યું કે આ ઓલી રૂમમાં છે. એટલે એ બાજુ આવતા હતા. એમાં એક મહાત્મા ભેગા થઈ ગયા કે ક્યાં જાવ? જાય વાલજી બાપા. કઈ જ્ઞાન સ્વામી છે ને ત્યાં કથા કરે છે, સાંભળવા જાઓ. હાલો તમારે સ્વામી આવવું હોય તો હાલો ઘડી ગાઓ. એ કે મારે નરકમાં નથી આવવું, આપણે નરકમાં નથી જવું. તમે તમતાર નરકમાં જાઓ, જાઓ ઉપડો. તમે નરકમાં જવાના જ થયા છો, સોટલી મંડળમાં ભળ્યા લાગો છો. લે હું વાંધો આવ્યો ને પાદરું ધડધારાનું સોટલી મંડળમાં ભળ્યા. હું પીઠવડીમાં કથા કરતો હતો, સાવરકુંડલાના એક નરસિંહભાઈ કરીને વડીલ ભાભા છે, એક બે વડીલો તૈયાર થયા કે પીઠવડી કથા છે, આપણે સાંભળવા જઈએ. સાંભળવા તૈયાર થયા એમાં એક બીજો માણસ મળ્યો. એટલે ક્યાં જાવ છો? કે પીઠવડી કથા સાંભળવા હાલો આવવું હોય તો કોણ કથા કરે છે? કે નામ દીધું કે એ કથા કરે છે. તારે કે સોટલી મંડળમાં જવાનું તમારે? હવે હું વિચાર કરું છું કે મને સોટલી મંડળમાં કેમ ગણે છે? હું સોટલી મંડળમાં છું જ નહીં. આપણને તો આશ્ચર્ય થયું કે સોટલી મંડળમાં તો કેમ વાંધો? કે સોટલી મંડળ તો બધું નથી સારું. ત્રોલ્યો ભાભો કે હાઈલી મળ્યો છો તે આજ આખા સંપ્રદાયમાં ધર્મ નિયમ તો સોટલી મંડળ વાળા જ પાડે છે, ને તું કેમ એમ કહે છે કે એના જેટલા નિયમ ધર્મ કોણ પાડે છે એ મને કે હાલ બતાય. તું દોઢ ડાયો થાસ પણ એના જેટલું ભજન કે ધર્મ કે નિયમ બીજો કોઈ પાળે સંપ્રદાયમાં? બોલ બોલ જવાબ દે. કે એ ઓલ્યો બિચારો હાલતો જ થઈ ગયો ઉભો રે. માણસ અમુક અમુક અમ છે અમથા પણ એમ. ઓલો બાવો કે એ નક્કી નરકમાં જાય, એ સ્વામી ને એનો કેમ થયો? કે માણસને કેટલી બધી ઈર્ષા હોય છે, હદ ભારી ઈર્ષા હોય. ભજનમાં આવ્યા પછી પણ ઈર્ષા. જીવનો સારું ન થવા દે આસુરી લોકો. બાવાનો મગજ કયો છે? ખીમા ડોબરિયાને બોલાવ્યા ચોરે ગયા. કે છે કે લે એ ગુરુ કેમ બાટલ્યો? મને ગુરુ માનતો તે બાટલ્યો કેમ? બોલો. કે છે મને સાચું સમજાણું, મોક્ષ કરે એવા સાધુ મળ્યા એટલે એને શરણે થયો છું. ડાયો થમા ડાયો હું કહું એમ કરીને ખબર છે ને તને? હેરાન હેરાન થઈ જાય કેતો નહીં પછી? બાવાજી એમાં હેરાન હું થઈ જાય એ તો ખબર પડશે. શું જોઈને મારા સાધુ હામું બોલે ગ્રહસ્થ થઈને? આ મનમાં સમજે કે હવે અમારે તો એક જ હશે ને તારે કેટલા એનો કઈ મેળ નીતિ વળી કેસે હું સાધુ. કીમા ડોબરિયા કે એ તો કઈ ફેરફાર નહીં થાય, હું તો ભજન તો કરીશ જ. ઠીક છે જોઈ લઈશું બાવો. કે ખીમા ડોબરિયા ચોરેથી ઉતરી ગયા, ઘરે ગયા, ભજન કરે છે. બાવા એ ગામમાં બધા ઓકડ વકડ માણા હોય ને બધાને બોલાવ્યા. તેરસ પછીની તિથિ આવે ને એ માયલા બધા સમજ્યા. બાવા પણ આવ્યા. શું બાવાજી કહો છો? ત્યારે કે છે બોલો ખીમો ડોબરીઓ કે છે આપણા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાય લાવ્યો. કે ધીમે ધીમે આમ જો આખા ગામમાં હળો કરી શકે માટે તમે કઈ કરો, પણ કોને હું કરવાનું? તાકે વ્યવહાર બંધ કરી દો, એની અરે કોઈ વ્યવહાર ન કરવો, એને ઘરે જવું નહીં, એને બોલાવવો નહીં, કોઈ મદદ ન કરવી. ગામના બધા કે આજથી બાપજી તમારી આજ્ઞા પ્રમાણે એને કોઈ બોલાવી નહીં. ખીમા ડોબરી એને કોઈ બોલાવે નહીં ગામમાં, કામ એને કામ હોય તો કોઈ આવે નહીં, કાંઈ નહીં. એનું ગાડું ખૂચતું હોય તો ગામનો કોઈ પૈડું ન તો પકડે, લ્યો ગાડું ન કટાવે. આવી પરિસ્થિતિ કરી નાખી. બિચારા ભગત હેરાન થાય છે, પણ સ્મરણ મુકતા નથી. જે થાવી હોય થાય. ફરીવાર એકવાર બાવાજીએ બોલાવ્યા અને કહ્યું, બોલ હવે કુણો પડ્યો કે નહીં? જોઈને ગામમાં તારી આબરું બોલે સમજવું છે કે નહીં? ખીમા ડોબરિયા કે કાંઈ સમજવું નથી, હું સમજ્યો છું નહીં બરાબર. હવે વધારે કાંઈ નહીં સમજવું. મેલવો છે કે નહીં સંપ્રદાય? તો કે નથી મેલવો. તો કે હજી ધ્યાન રાખ. કે બાવો બહુ રોશે ભરાણો, કેટલી નિંદા કરે, વાંકું બોલે, ખોટા અપવાદો નાખે, ઘણા ઘણા પ્રયોગો કર્યા, જે આવડતા એ બધા કર્યા, પણ તોય ખીમા ડુબરી એ સત્સંગ ના મૂક્યો. પ્રહલાદજી ની માફક ભગવાન નામ નું સોણ્યું, તારા બાવા ને બહુ રી ચડ્યો. બાવો પોપાય માં થયો, એક વાર ખીમા ડુબરીયા ને બોલાવી ને સોરે બાવા એ ચીપિયા નો માર માર્યો, માંડ્યો ઝૂડવા છે. હવે 5 હાથ પૂરો કાળો ડિબાંગ અને લોખો ના માલપુડા ને દૂધપાક ખાઈને ભાઈ જામી ગયેલો. ઈ શે મેલે ઘીમા ડોબરિયા ને મારવા જ માંડ્યો. આ બિચારો ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડ્યો. સ્વામિનારાયણ જોર જોર થી ભજન કર્યું, બાવો વધારે ખીજાણો વધારે માંડ્યો મારવા. મારી મારીને ભગત ને ફાડી દીધા. પછી આ જમદૂત જેવો બાવો કે છે, બોલ સ્વામિનારાયણ નું નામ છોડે જ કે, બોલ ગુરુ બદલે હતો એનો, હું ગુરુ તારો થાવ કે કેમ, બોલ માનવું છે કે નહીં. ઘણી વખત આવો રોબ કરે. એક વાર હું અહીં પ્રથમ સુરત આવ્યો હતો, મેં એ ગરીભગત ના 2 છોકરાને કંટી બાંધી, નાના છોકરા. હું એને કંટી બાંધતો હતો ત્યાં એનો બાપો પડકે બેઠો તો એ બોલ્યો, આ ફેર તો ભલે ને ગમે એમ કે, પણ આ ફેર તો ભલે ને ગમે એમ કે. એટલે મને એમ થયું હું બોલે છે, મેં શું કહો છો? કે સ્વામી ઓલી ફેર મેં તમારી આગળ કંઠી બંધાવી ને, અને એ મારા ગુરુ ને ખબર પડી ને, એટલે કે મને બહુ ગાયરો દીધી. મેં કીધું ગાયરો દીધી? અરે પણ સ્વામી કેવી, મા બાપ મને ગાયરો દીધી. અને પછી મને એમ કીધું તું છોકરા તારા મારી આગળ કંઠી બંધાવા લાવજે, હું તારો ગામ ગુરુ છું. સમજ ને કે નો સમજ, નરક માં જાય નહી તર. પણ મને એમ થયું કે એવાની આગળ હું કંઠી બંધાવે, એટલે કે મેં તમારી આગળ કંઠી બંધાવી. પણ ગાયરો તો દેશે મન ને દે કે, એ કીધું ખરા ગુરુ હવે આ જગત માં ગાયું દે, બોલો કેટલી ધમકી મારે, ઊકો મારે, વિચાર તો કરો. અને સાધુ કહેવાય? આ બાવો બેચારા ભગત ને મારી મારીને પાડી ઉપર ઉભો રહ્યો, બોલ મેં કહેશ કે નહીં નામ. ત્યારે ભગતે એવો મક્કમ જવાબ આપ્યો, ભગત કે ધડથી મસ્તક જુદું થઈ જાય બાવાજી, તોય પણ હું સ્વામિનારાયણ ને નહીં છોડું, અને તારા જેવા પાખંડી ના પગ પૂજવા આ જિંદગીમાં હવે હું તૈયાર નહીં થાવ. અને બાવાને એવી રી ચડીને કે ભગતને ઓપ પાડીને ચોરાનો જે પરથાર હોય ને પથ્થરનો એના ઉપર પછાડ્યો, એટલે ભગત અડધા બેભાન જેવા થઈ ગયા. પછી પોતાને જે હોવાનો ઢોલિયો છે એનો પાયો ભગતની છાતી ઉપર રાખી બીજા 4 પાયે એના જેવા ગડબડિયા બોલાવીને પથરા મુકાવ્યા, અરે આ મૂકવાની એટલે પથરા, અને ઉપર બેસી ગયો. ભગવાન સ્વામિનારાયણ થી આ જોયું ન જયું. જ્યારે જ્યારે ભગવાન ના ભક્ત ને આ જગત માં દુઃખ આવે છે ત્યારે પરમાત્મા કઈક ને કઈક ઉપાય કરીને ભક્ત ના દુઃખ ને ટાળે જ રહે છે. ભક્ત ના દુઃખ ને ભગવાન જોઈ શકતા નથી. પરમાત્મા ને એમ થયું કાને ગમે એમ કરીને આ બાવા ને હવે અહીંથી હેરાન કર્યા વગર છૂટક્યો નથી. જયારે જયારે ભક્ત ને દુઃખ પડ્યું ત્યારે ભગવાને ઉતાર લીધા છે. એવી જ ઘટના અહીં ઘટી. બાવો ખાટલા ઉપર બેઠો બેઠો માંસકા મારે, હો બોલે દુઃખ દેવા, અને કેટલી ગાયો નો વરસાદ દે, ભગવાન ની ગાયો દે, બેઠો બેઠો એટલું એલ ફેલ બોલે. એ વખતે આકાશ માંથી એક બંગા, હા ઢોરારે હોય ને બંગા, એ બંગા ઉડતી ઉડતી આવી, ઉડતી ઉડતી બંગા બાવાજીના કાનમાં ગરી ગઈ. બાવાજીના કાનમાં ગરી ગયેલી આ બંગા, અને ખરેખરી ખીજાણેલી બંગા. બાવો તો માંડ્યો કાન ખંજોળવા, કાન ખંજોળવા માંડ્યો, પણ બંગા બહુ ખીજાણેલી ને માલિક માંડી ચટકા ભરવા, સમજ્યા ને. બાવા ને વહ મૂળ લાગ્યું, ઓય રામજી મરજાતા મરજાતા, ઓ મરી મૈયા મરજાતા, એમ કરીને ખાટલે ઉભો થઈને ભાગ્યો. સ્વરામાં આમથી આમ દોડે, નામથી આમ દોડે, મર જાતા હો કોઈ બચાવો, કોઈ બચાવો, મર ગયા મર ગયા. બૂમ પડે બીજા બધા લોકો કે બાવાને છીયું હું, ગધેડો ભોંકે માંડ્યો ભોંકવા, હું કાળી રેડ્યું નાખે, પણ શું થાય, આ તો ભગવાન નું કર્યું છે ને, કોણ એને મટાડે. માંડ્યો બૂમ પાડવા, આડોળો દોડતો દોડતો બહુ પીડા થઈ કાનમાં ભયંકર, માથામાં પડી ગયો, પડ્યો પડ્યો રાડ્યું નાખે, બચાવો બચાવો. ગામના માણસ બધા આવ્યા, કાનમાં પાણી નાખ્યું, તેલ નાખ્યું, ઘણું માથું હલબલાયું, ફળીએ કરીને મામામ કર્યું, પણ કાંઈ મલિકરથી નીકળ્યો નહીં. બાવા કે મર જાતા હું, બચાવો બચાવો. બાવાજીને લોકો પૂછવા માંડ્યા થયું શું, અરે સાલેકી એક બંગા આકર મેરે કાન મેં ઘૂસ ગઈ, क्या करूं, मुझको ऐसा लगता है वो स्वामीनारायण का भक्त को मैंने दुख दिया, इसलिए स्वामीनारायण बंगा बनकर आया, मेरे कान में घुस गया कि मैं क्या करूं, अब मर जाता हूं। एम महीनो बराड़ा पड़वा हूं। थोड़ी वार थई जमदूत आवी अने आदर थी लई गया, मेहमान गति अने उपाड्यो खोला, बधाए बाबा नी सरफरा करीने जोयुं तो बाबा तो मरी गया। पछी आडोळो जोयुं તો એક કોઈ ખાટલો પડેલો, એની હેઠે ચાર પાયા, ત્રણ જગ્યાએ પથ્થર ને એક જગ્યાએ બિચારા ભગત હુતેલા। ત્યાં ખાટલો લીધો, કીમા ભગત ને ઉભા કર્યા, આવું દુઃખ આપ્યું તું તોય સત્સંગ ન છોડ્યો, વિચાર કરો। અને આપણે આપણે તો થોડું દુઃખ આવે તો હલબેલી જાય। નિષ્કલાન સ્વામી કહે છે, જોને મોરે જેવું એ મોંઘું હતું, એવું માંગું નથી જો આજ, એવું આજ માંગું નથી। પ્રહલાદ ની પેઠે આપણને નથી કસતા મહારાજ, પેખો ભક્ત પ્રહલાદ ને જે જે પડ્યા એને દુઃખ, જોવો એને કેટલા દુઃખ પડ્યા। વેઠી બહુ કહું વિપત્તિ, રહ્યા હરિની સાનમો। સ્વામી કહ્યા છે, એકાએક વિવેક ટેક, એવું કામ એને આદર્યું, ભગવાન માટે માથા સાટે રસ્તો લીધો છે। નિષ્કુળાનંદ કે નાથે તેનું ઘણું ઘણું ગમતું કર્યું। પ્રહલાદ ની ચાલુ કથા વળી પ્રહલાદ ની કહું સુણો તમે વાત જે। પ્રહલાદજીને મારવા માટે હિરણ્યકશિપુ હાથમાં તરવાર લઈને ઉભો થયો, ગમે એટલી મહેનત કરી પ્રહલાદ ન મર્યો, ત્યારે ખુદ પોતે તૈયાર થયો છે। અને કાળ જાળ થતો એ પાપી જની લાલ ઘૂમ આંખ્યો છે, એવો રાક્ષસ જયારે હાથમાં તરવાર લઈને ઉભો થયો ત્યારે આખા એ નગર માં કોલાહલ થઈ ગયો। દેવતાઓ ધ્રુજી ઉઠ્યા છે કે આજ પ્રહલાદ ની કતલ થઈ જવાની, ભયંકર ઉત્પાત થયો છે। અને પાપી હાંકલ મારીને બોલ્યો છે, એ ઉત્પાત છે અતિશય થયો, કહે પાપી પ્રહલાદ ક્યાં ગયો, હાંકલ મારી પ્રહલાદ ક્યાં ગયો, દેખાડ તારા રાખનાર ને કાઢી ખડગ મારવા ઉભો રહ્યો, કાઢી ખડગ મારવા ઉભો રહ્યો। તરવાર ગામી બોલ બોલ, તારી રક્ષા કરનાર કોણ છે, ક્યાં ગયો મારો દુશ્મન। પ્રહલાદજી એ વિનય કર્યો છે, પિતાજી બૂમો ન પાડો, સર્વે વિશે મારો શ્યામ છે, દુનિયાની કોઈ એવી ચીજ નથી જ્યાં મારો ભગવાન ન હોય, ભગવાન કણે કણ માં છે। રાક્ષસ કહે છે કે ખબરદાર, ગળ ગોળ બોલીમાં વ્યવસ્થિત ઠેકાણું બતાવ્યું કે અહીંયા પ્રહલાદ કઈ બધે છે, તમને જ્યાંથી ભાવના આવશે ને ત્યાંથી પ્રગટ થઈને પાપી તારું આજ ઠામ તાળશે, મારો પ્રભુ નહીં છોડે આજ તને, તું કે દાડા નો માથા ભરે થયો છો? પ્રહલાદ કે છે હાથમાં તરવાર છે, ઝળક ઝળક તરવાર ઝળકે છે. પ્રહલાદ જરાય બીતા નથી, ઉભા રહ્યા એમ નામ. જયારે પ્રહલાદે એમ કીધું પિતાજી સર્વ જગ્યાએ મારો પ્રભુ છે, ત્યારે પાપીએ કીધું છે ઠેકાણું બતાવ. ગોળ ગોળ બોલી માં દેખો છે અરે રે રે એ ઉતું બોલ માં, એટલે નકશીપુ બોલે છે ગોળ ગોળ બોલી માં. અરે રે રે એ ઉતું બોલ માં વળી કહે ઠરાવી ને ઠીક ચોખું બોલ. તુને ને તારા રાખનાર ની મારે નથી હૈયા મામે, એ મારે નથી હૈયા મામે. જરાય હું ડરતો નથી, રાક્ષસ કહે છે બોલ બોલ ક્યાં છે? પ્રહલાદજી હામો નામો જોઈ રહ્યા, નક્કી આજ મરવાનો. પ્રહલાદજી કહે છે પિતાજી તમારું મોત તમને બોલાવે છે, સમજી જાઓ તરવાર મ્યાન કરો, જીવતા રહેવું હોય તો આજ ભગવાન તમને નહીં છોડે. રાક્ષસ કહે છે બોલ, પહેલા તારી રક્ષા કરનારાની કથલ કરું પછી તારો વારો. રાક્ષસ આમ બોલ્યો છે અને વળી ખીજાય અને પાપી ખડગ ઊંચું કરીને મારવા ધાયો છે. કહીને જો કાઢ્યું તીખું ખડગ તેવા, અને ઘાંઘો થાય ઘણો ભાવ કરવા પણ ન ડરે પ્રહલાદ લગાર. પ્રહલાદ જરાય બીતા નથી, કરડે દાંત કોઢે કરીને વળી બોલે વહમા મે. દાંત કરડે છે, કડાકા થાય છે, આંખ ફેરવે તો જાણે જ્વાળા નીકળશે. કરડે દાંત ક્રોધે કરીને વળી બોલે વહમા મે. આખાય નગર ને પ્રજા જોવા ભેગી થઈ ગઈ છે, બાપ દીકરા ની ધમાલ. રીસે કરી રાતા થયા મહાપાપી ના બેને. પછી પ્રહલાદે કહી દીધું છે એ, પછી પ્રહલાદે પ્રકાશ્યું જોઈ અસુર નો આરામ. કહ્યું જે આ કાષ્ટમાં સ્થિર રહ્યા છે થઈ સમ. પિતાજી આ લાકડામાં મારો ભગવાન સ્થિર રહ્યા છે, ને જ્યાં લાકડામાં ઠરાવ્યા ભગવાન ને પાપી ખીજાણા છે. ઠરાવ્યા જયારે ઠરાવ્યા જયારે હરિસ્તંભ માં, ત્યારે કોપ્યો લઈ કરવા ઠીકો ઠીક મારી સ્તંભ માં, ત્યાં પ્રગટા પ્રભુ કૃપાલ, ત્યાં પ્રગટા પ્રભુ કૃપાલ, એ ત્યાં પ્રગટા પ્રભુ કૃપાલ. જ્યાં ધાડ લઈને ઘા કર્યો તરવાર નો થાંભલામાં, થાંભલો ફાટ્યો અને જોરદાર ત્રાડ સાથે નરસિંહ ભગવાન નું પ્રાગટ થયું છે. બોલો નરસિંહ ભગવાન ની જય. સ્વરૂપ જોયું તો મહાવિકરાળ સ્વરૂપ છે, મોટી એક ફૂટ તો મોરે જીભ લબડે. માથું સિંહ નું, કેડ સુધી શરીર સિંહ નું, કેડ પછી શરીર છે માણસ નું. હાથમાં જબરજસ્ત તરવાર છે, પાપી સામુ જોઈ રહ્યો. કહો ભગવાને તાળ નાખી પ્રગટ થઈ. એ વખતે નગરમાં જેટલી ગર્ભવતી નારી હતી એના ગર્ભ ગળી ગયા છે, આટલી જબર તાળ નાખી. અને ભગવાનની તાળ સાંભળીને હિરણ્યકશ્યપના હાથમાં તરવાર હતી એ પૃથ્વીમાં પડી ગઈ. એવો તો ભડક્યો તે માથું નમ્યું તો મૂંગટ તો ઉડીને રાશવા છેટો ગયો. પ્રહલાદજી એક બાજુ ઉભા છે. પ્રહલાદ કહે છે હવે આનું આવ્યું છે. નરસિંહ ભગવાન આમ ફૂંફાડા મારતા મારતા હિરણ્યકશ્યપ તરફ જાય. હિરણ્યકશ્યપ પાછે પગલે હટતો જાય છે. કહો આવું વિકરાળ સ્વરૂપ મેં મારી જિંદગીમાં કોઈ જોયું નથી. જે રણ મેદાનમાં જઈને હાકલ મારે ત્યારે દેવતાઓ ભાગવા માંડે. આજ નરસિંહ નું સ્વરૂપ જોઈને મહા સુરવીર ત્રણ લોક નો અધિપતિ આ રાક્ષસ પાછે પગલે હટે છે. ભગવાન કહે છે પાપી ખબરદાર, ઉભો રે આજ મેલું નહીં તને. જયારે ભગવાને એમ કહ્યું ને ત્યારે ભાગ્યો રાક્ષસ. પરમાત્મા એ એક છલાંગ મારી ચીતી બોખી પકડી. આવ્યો વારો બેટા, તારા મનમાં અભિમાન હતું, તારે એમ હતું કે હું નહીં મરું. બ્રહ્મા થકી વર પામીને પાપી તું મદોદ્ધત થયો છો. મારા ભક્તને આત આટલી પીડા કરતા નરાધમ, તને શરમ કેમ ન આવી? અહંકાર થઈ ગયો છે. બધા લોકો જોઈ રહ્યા છે. આજ હિરણ્યકશ્યપ ગાય જેવો થઈ ગયો. શું કરે? હિરણ્યકશ્યપના જે સૈનિકો હતા એ બચારા ઉભા ઉભા ધ્રુજે છે. કોઈને ભાન નથી ક્યાં ઉભા છે, કેટલા ને તો એમના બગડી ગયું બધું. પણ આજ નરસિંહ ભગવાન ની તાળ એટલે પરમાત્મા એ રાક્ષસ ને પકડ્યો અને ભગવાને આખો તેડી લીધો રાક્ષસ ને. ભગવાન કે તને જે રીતે વર મળ્યા છે ને, એક વર ખોટો ન થાય એ રીતે પતાવવાનો. તેડીને ઉપાડ્યો, ઘરના ઉમરામાં લઈ જઈને તેડીને બેઠા. એ વખતે બરોબર સૂર્ય આથીમાં તાણું, અડધો સૂર્ય આથીમેલો, અડધો બહાર દેખાય. ભગવાને પેલો પ્રશ્ન એ કર્યો છે, પાપી તે માગ્યું તું કે મારું મોત દિવસે ન થાય, રાત રે ન થાય, બોલ દિવસ છે કે રાત? પાપી કે દિવસ ન કહેવાય ને રાત પણ ન કહેવાય. ભગવાન કે છે તે એમ માગ્યું તું કે મારું મૃત્યુ નર થી ન થાય, પશુ થી ન થાય. દેખ મારું શરીર, હું નર છું કે પશુ છું? ભગવાનની જીભ આમ મોર લબડ લબડ થાય. હું ભગવાન કે બોલ. રાક્ષસ સામું જોઈને કહે છે, કેળ થી ઉપર તો પશુ લાગો છો અને કેળ થી નીચે માણસ લાગો છો, ન કહેવાવ નર કે ન કહેવાવ તમે પશુ. ભગવાન નું નામ નરસિંહ, કેતા અડધો આકાર નર નો અને અડધો આકાર સિંહ નો, માટે બે ને મિશ્રણ કરીને નામ રખાયું નરસિંહ. ભગવાન કે બરાબર છે, હવે યાદ કર, તે એવું પણ માગ્યું તું કે મારું મૃત્યુ આકાશમાં થાય, પાતાળમાં ન થાય, બોલ આકાશમાં છો પાતાળમાં? તો કે આકાશમાં નહીં, પાતાળમાં પણ નહીં. અને ભગવાને પછી એમ કહ્યું છે, મૂરખ તે એમ માગ્યું તું કે મારું મોત લોઢે પણ ન થાય ને લાકડે પણ ન થાય, માગ્યું તું? તો કે હા. એટલે તારા માટે ભલામણા, મારે 12 મહિનાથી તો નખ વધારવા પડ્યા, જા જો તને મારવા માટે નખ વધાર્યા મેં. બોલ્યા, લોઢું છે કે લાકડું? બોલો કે લોઢું ન કહેવાય, લાકડું ન કહેવાય. વળી તે એમ માગ્યું તું કે મારું મૃત્યુ લીલે પણ ન થાય ને સૂકે પણ ન થાય, બોલ. બોલ્યા, નખ લીલા કહેવાય હુકા? બોલો કે લીલા નહીં ને હુકાય નહીં, આલા લીલા કહેવાય, હુકાય નહીં લીલા. અને ભગવાનને જે રી ચડીને એ લાંબા વધારે ઘાસ લઈને પેટમાં ઘાલી, બધા પાપીના પેટમાંથી આંતરડા પાણી તણીને કાઢ્યા બારા. બધા ઓલ્યાનું મોઢું ફાટી ગયું, આંતરડાનો લોસો કાઢીને ગળામાં હારની જેમ પહેર્યો અને પેટ તોડે લોહીની છોળ્યો ઉડે છે, ઉમરામાં લોહીના પાટોડા ભરાના. બધા જોનારને એમ થાય છે, આની પાસે કેમ જવાય? દેવતાઓ બધા આકાશમાં હાજર થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ શંકર બધા આવ્યા છે. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, આજ રાક્ષસ મોહ પુષ્પનો વરસાદ કરે છે, દેવતાઓ રાજી છે. બધા આવીને ઉભા છે, સ્તુતિ પાઠ કરે છે, સ્તુતિ બુતિ બધું પૂરું થયું, પણ ભગવાન આનું ચામડું તોડતા બેન થાય નહીં. બધા દેવતાઓના મનમાં એમ થયું કે ગજબ થયો, ભગવાન હવે આને છોડી દેતો હારું, ક્યાં હું રહ્યા, મરી તો ગયો છે, હવે હું પછી ચૂચ ચૂચ કરે છે લોહી ને માઉ. પણ હિંમત કરી ત્યાં કહેવા કોણ જાય, મહારાજા મરી ગયો મેલી ગયો એમ. ભગવાન થી એટલા બધા બી ગયેલા રૂપ જોઈને ગાની પાયા ના જવા, લઈને અળુક લઈને આપણને ખોળામ લઈ લીધા હોય. નખ વધાર્યા છે, એકાદો નખ અટી જાય તો આપણું તો પૂરું થઈ જાય. કોઈ દેવ પાછળ જતા નથી, આગે ઉભા ભાઈ એમ કરે, તું જાને ઇન્દ્ર કે તું જાને, બૃહસ્પતિ કે તાર તું જાને, પણ કોણ જાય ત્યાં? ડરી ગયા છે દેવતા ઉભા છે, વિચાર કરે છે કે ભગવાન ને કહો કહો મૂકી દે મળદું. એવામાં બરોબર નારદજી આવ્યા, ઊંચી ચોટલી હાથમાં વીણા, નારાયણ નારાયણ કરતા પધાર્યા. દેવતાઓ બધા પગે લાગ્યા કે પધારો પધારો નારાજ મુનિ, સ્વાર્થી ખરા ને, મુનિ પધારો પધારો, બરોબર તમે ટાણે આવ્યા છો, બરોબર ટાણે આવ્યા છો, કૃપા કરો કૃપા કરો. ભગવાન ને કહો કે બોલ્યો રાક્ષસ મરી ગયો છે, હવે મેલી દે એમ. નારદજી કે હું બધાને ચડાવી દેવા વાળો અને તમે મને ચડાવવા તૈયાર થયા, ભલા માણસ કેવી વાત કરો છો? હું તમને ચડાવી દઉં પણ તમારો ચડ્યો હું ના ચડાવું. નારદ કહાવું જહા સંપ હોય તહા કુસુંપ કરાવું, હું તો નારદ કહેવાય. નારદજી કે હું ન જાઉં ત્યાં કહેવા, અત્યારે ન જવાય, તંબુરો મારો પડ્યો રે એમને. પછી ચોટલી ઊંચી છે નીચી થઈ જાય, અત્યારે ન કહેવાય પરમાત્માને કાંઈ. પણ દેવતાઓ જો એક કામ, હું જાઉં નહીં, પણ ખોતો ભગવાન ને આઈડિયા કરીને બુદ્ધિશાળી છું, ગમે એમ કરીને મળતું મુકાવું ખરું. દેવતાઓ કે એ જ કામ છે, તમે ન જાઓ તો કોખને મોખલો પણ કામ ખરાવો. નારદજી તરત આકાશમાં ઉડ્યા, વીણા વગાડતા વગાડતા નારાયણ નારાયણ કરતા પગ્યા ઠેઠ વૈકુંઠમાં. લક્ષ્મીજી બેઠેલા સિંહાસનમાં એકલા. નારદજી કે કઈ તાજા સમાચાર ની ખબર છે? લક્ષ્મીજી કે કઈ ખબર નથી, આ દેવતાઓનું પેપર છે સમજ્યા. નારદજી જઈને સમાચાર આપ્યા, તમે અહીં બેઠા બેઠા ધૂન કરો છો પણ ભગવાન ને ધૂન સડી જાય ઉતારશે કોણ? લક્ષ્મીજી કે શેની વળી? અરે ઓલો રાક્ષસ મરી ગયો છે તોય મુકતા નથી, તમને કાંઈ ખબર નથી? તો મને કાંઈ ખબર નહીં. તો હાલો 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 જોવો તો ખરા. લક્ષ્મીજીને લઈને આવ્યા, ત્યાં લાવીને નારદજી કહે છે, જાઓ માતાજી પ્રભુને કહો કે ભાઈ મરી ગયો છે, મરદું હેઠું નાખી દે. લક્ષ્મીજીએ ભગવાન સામે જોયું, ધ્રુજવા માંડ્યા. નારદજીને કહે છે, નારદજી ન જવાય. નારદજી કે, અરે માતા તમે તો ભગવાનની અર્ધાંગના કહેવો, જાવું જોઈ. લક્ષ્મીજી કે, અર્ધાંગના બદલે આખી અંગના કોને? અત્યારે ના જવાય ને, તમે જાઓ ને, ભગવાન નું તમે મન કહેવાઓ છો. નારદજી કે, મન કહેવાય કે તન કહેવાય? અત્યારે ન જવાય, કોઈ ભગવાન પાસે જાય નહીં, ભગવાન મળતું શીખ્યા કરે છે. પછી બધા મૂંઝાણા, હવે કરવું હું? બોલે આંખો તોડી નાખ્યો છે ભગવાન ને એટલી બધી રીહ ચડી. લક્ષ્મીજીને મન સંકલ્પ હતો કે ભગવાન નો ક્રોધ જોવો હતો. એમાં બીના એકવાર એવી બનેલી, એકવાર સભામાં પ્રશ્ન ઉપસ્થિત થયો ઋષિ મુનિઓની સભામાં કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેમાં મોટા કોણ? તો ભગુ ઋષિ એવો માલકર જવાબ આપ્યો કે બધા કરતા મોટા વિષ્ણુ. એટલે અમુક વિરોધ કર્યો, ખોટી વાત છે, સાથી મોટા કોણ? ઋષિ મુનિઓ કે વિષ્ણુ મોટા છે, પણ મોટા સાથી કે જે જેટલી ક્ષમા રાખી શકે એ એટલો મહાન કહેવાય. કારણ કે સમર્થ હોય એનાથી ક્ષમા ન થાય, વેત વિનાના તો ક્ષમા રાખે, પણ જેનામાં સર્વે કરી છૂટવાની શક્તિ હોય એ ક્ષમા રાખે, એ તો મહાન કહેવાય. ભગુ ઋષિ કે, ચાલો મારી હારે હું તમને બતાવું. પછી બ્રહ્મા આગળ લઈ ગયા, બ્રહ્માને જઈને ઠેબું માર્યું, બ્રહ્મા ખીજાણા કેમ અલ્યા હું જઈ, શંકર ને જઈને અડ્યા તો એ ખીજાણા. પછી આવ્યા વૈકુંઠમાં, ભગવાન સુતા હતા, લક્ષ્મીજી ખોળામાં ભગવાનના પગ રાખીને દાબે, ભગુ ઋષિ આવીને માર્યું પાટું ભગવાનની છાતીમાં. ત્યારે ભગવાન બેઠા થઈ ગયા, કહો ઋષિ મહારાજ કઈ ગુનો થયો હોય તો માફ કરો, મારી કડક છાતી આપના કોમળ ચરણાર વિંદ ને વાગી હશે, બ્રાહ્મણ છો આપ. ત્યારે ભગુ ઋષિ કહે છે, જો આ મોટા એટલે આને અમે મોટા કહીએ છીએ, ક્ષમા જે જેટલી રાખે એટલો મહાન કહેવાય. આ સૂત્ર છે, એવો ધ્યાનમાં રાખજો, જીવનમાં ઉતારવાની ક્ષમા રાખો. લક્ષ્મીજીને પગ દાબતા હતા ને, તે આંસકો આવી ગયો, બોલે પાટું આવ્યું ને. લક્ષ્મીજી કે, આને માર્યું ભૂંડાઈનું પાટું મારા ભગવાનને, અને ભગવાન વળી કે, તમારા પગને વાગ્યું છે, આ ભગવાને જુઓ ને, મારા પ્યારા પ્રભુને છાતીમાં પાટું માર્યું આ બ્રાહ્મણોએ. લક્ષ્મીજી કે, આજથી બ્રાહ્મણના ઘરમાં બહુ રહેવું જ નથી. તે દાડાના બ્રાહ્મણ બિચારા પૈસા વાળા કોઈ થતા નથી, આ તકલીફ થઈ ગઈ. લક્ષ્મીજી ભગવાનને કહે છે, મહારાજ તમને મેં કોઈ દી ખીજાણેલા ન જોયા. લક્ષ્મીજી કહેવે, એમાં હું જોઈને કામ છે? ના ના ના, તમે આમ બહુ ખીજાણા એવું મેં તો કોઈ દી ભાડ્યું નહીં. ભગવાન કે, કાં? કે બોલે ભગુ ઋષિએ તમને ભગર વાંકે છાતી પાટું માર્યું તોય તમે એને કાંઈ ન કીધું, તમને ક્યારેય ક્રોધ જ ન થયો, તમે હા આમ નિશ્ચેત છો. ભગવાન કે, બહુ કરી આને તો ખરેખર આમ ક્યારે તમે ગરમ ન થાવ તો તમને હાવ માણસ આમ કાઢી નાખે કે એમાં કાંઈ નથી એમ. એટલે આવું લક્ષ્મીજી ને ભગવાન કે, કોક દી દેખાડીશું. ત્યાં દેખાડ્યું જવાય પાસે. લક્ષ્મીજી કે, જોઈ લીધું, મને એમ થતું હતું ભગવાન કોઈ દી ખીજાતા નથી, પણ આજ જોયું, આંતરડાનો હૈડામાં હાર કર્યો છે, થોડી થોડી કરે છે, ન્યા કોણ જાય? નારદજી કે છે કે, પણ કઈક ઉપાય કરો તો તમે ન જાઓ તો. લક્ષ્મીજી કે, ઉપાય કરું કોને? બાજુમાં પ્રહલાદ હાથ જોડીને ઉભા છે, એને લક્ષ્મીજીએ ખોળામાં લીધા. ખોળામાં બેસાડી લક્ષ્મીજી હતી વાલથી પ્રહલાદ ને હાથ ફેરવે છે ને કહે છે, બેટા બેટા તું જા, પ્રભુને કહે કે હવે મરી ગયો છે રાક્ષસ, છોડી દે. પ્રહલાદજી કે, જાઓ. પ્રહલાદજી કે છે કે, આ વિકરાળ રૂપથી હું બીતો નથી, તમે બધા ભલે બીઓ. પ્રહલાદ ગયા, વચનામૃત લોયાના ત્રીજામાં વાત લખી પ્રહલાદ ભગવાનને જઈને કહે છે કે, મહારાજ તમારા વિપરાળ રૂપથી હું નથી બીતો અને હવે મરી ગયો છે, નાખી દો ને. પ્રહલાદ ને ભાળીને ભગવાન ને ક્રોધ હતો એ સમી ગયો ને અતિ હેત ઉપજ્યું છે. રાક્ષસ નું મરદું એક પર ફગાવી દીધું, પ્રહલાદ ને ખોળામાં તેડી લીધા, ભગવાન લાંબી જીભ થી પોતાના પ્યારા ભક્ત ને ચાંટવા માંડ્યા, મારો પ્રહલાદ મારો પ્રહલાદ. બેટા તને બહુ હેરાન કર્યો આ રાક્ષસે, મૂકું નહીં. અને ભગવાન કે આ પ્રહલાદજી કે હવે મરી ગયો, શાંત થાવ, તમારા વિકરાળ રૂપ થી હું બીતો નથી. ભગવાન નરસિંહ કે છે કે પ્રહલાદ માગી. બેટા માગી ત્યારે શું જોઈએ? તું જે માગતે આજ આપું, ભગવાન ને હરખ માતો નથી. માગો માગો પ્રહલાદ મુજ થકી આજ દે, માગો માગો પ્રહલાદ મુજ થકી આજ દે, માગો માગો પ્રહલાદ મુજ થકી આજ દે. જે માગો ત્યાં સર્વ સુખ નો સમાજ આપી દઉં, આપું સમાજ સુખ નો, એમ બોલ્યા નરહરિ. અને પ્રહલાદ એ વખતે બોલ્યા છે, બહુ સરસ બોલ્યા છે. પ્રહલાદ કહે, તમે પ્રસન્ન થયા, હવે હું શું માગું બીજું? ફરી મારે જે કરવું તું એ થયું, આપ પ્રસન્ન થયા, આપ રાજી થયા, બસ આવી ગયું બધું, આપ રાજી, તો હું રાજી મહારાજ. તમારા થકી મારી વિચારધારા અલગ નથી, આપ રાજી તો હું રાજી. હવે કઈ ન જોઈએ મારે, મારે કઈ માગવું નથી. ભગવાન કહે છે કે ના પ્રહલાદ, માગો કઈક માગો. ત્યારે પ્રહલાદે એમ કીધું છે, મહારાજ તમે બહુ આગ્રહ કરો છો, માગું છું, માગો. પંચ વિષયમાં જીવ માત્ર ને પ્રભુ પ્રીત છે. આપ જેને જેને માગવાનું કહો છો એ વાટ જોઈને રહ્યા છે. આપ જો માગવાનું કહેશો ને તો થોડીક તમારી સેવા કરીને તરત જ મોટા પંચવિષયના સુખને માગ જાય. હે ભગવાન, એવા વેપારીને ઓળખી કોઈ દિવસ વિષય સુખ એમને દેશો. માં પ્રહલાદની માંગણી, ભગવાનના ભક્તને તમે કોઈ દિવસ વિષય દેશો નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી એક સૂત્ર કહ્યું કે વિષય આપે એ ભગવાન નહીં અને વિષય માગે ભક્ત નહીં. શું ગજબ કરીને કહો, ભગવાન આગળ ભગવાન સિવાયનું સુખ માગે એને ભગત કહેવાય નહીં, અને ભગવાન પણ એને જ કહેવાય કે જે પોતે પોતાનું સ્વરૂપ સમર્પે વશ થઈ જાય. હા, ભગવાન માયા દઈને રાજી કોઈથી થતા નથી, માયા મુકાવવામાં જ મહારાજ નો રાજીપો છે. પ્રહલાદ એમ બોલ્યા, અંતર નો અભિપ્રાય બારો નીકળ્યો છે. નિષ્કુળાન સ્વામી કે છે, ધન્ય છે, ધન્ય છે પ્રહલાદ જી ને, ધન્ય છે એની ધીરજ ને, ધન્ય છે એની નિષ્કામતા ને. પ્રભુએ કહ્યું પણ માગ્યું નથી, હમ કહ્યું છે આપ રાજી થી આવી ગયું. હા, મારી તમામ ઇન્દ્રિય અંતકરણ ના ગણ થકી રક્ષા કરો, પંચ વિષય ન મને નડે, બાદ નથી જોતું કઈ તમારા સિવાય. કહી દીધું ચોખ્ખું. નિષ્કુળાન સ્વામી એ ઉપર કહ્યું છે, પેખી ભક્તિ પ્રહલાદ ની, હવે આખ્યાન ઉપર સ્વામી નો વિચાર, પેખી ભક્તિ પ્રહલાદ ની એવી આપણે પણ આદરો. સ્વામી કે છે એવી આપણે આદરો, પ્રહલાદ ને જેવી ભક્તિ શરૂ કરો. સુચન નિષ્કુળાન સ્વામી ની આજ્ઞા ધરો શિરે, એવી ભક્તિ આદરો. સ્વામી કહે છે, નક્કી પાયો નાખી કરી, ભય તજી ભક્તિ કરો. નક્કી પાયો નાખીને ભય રહિત થઈને ભજન કરો. સ્વામીના શબ્દો વિચાર કરો. સ્વામી કહે છે, ભક્ત થઈ અભક્ત પણ હૃદયમાં ન રાખો, શુદ્ધ ઘનશ્યામના સેવક થઈ અને જોરદાર ભક્તિ કરો. કે છે ભગત થઈને અભક્તતા અંતરમાં રાખે એનો ભગત કેમ કહેવાય? ડાયો માણસ વિચાર કરે એને ભગત કેમ કહેવાય? સ્વામીએ કહ્યું, ભક્તિમાં ભેગ ભૂંડાયનો વળી રતી પણ નવ રાખીએ. ભગત નથી, લક્ષણ છે ચોરધારના. આ તો ચોરધારના લક્ષણ, એને ભગત કેમ કહેવાય? સાચો ભગત કોઈ દી ભગવાન આગળ વિષય ન માગે. સ્વામી ની કલમ એવું લખે. પણ સાચા ભગત જગતમાં જાજા હોય નહીં. સાંભળો, ભક્ત સાચા ભગવાન ના Yeah. હોય છે, થોડા હોય છે, બધે હોતા નથી. આવું લખે છે, પોતાને સુખ પામવા બીજાનું ન બગાડે, દુષ્ટ આવે કોઈ દમવા તેને શાંતિ પામે. પોતાને સુખી થવા હારું બીજાનું ન બગાડે ભગવાન નો ભગત. ભગવાન દૂર ન રહે એવા સાચા ભક્ત કોઈ કોઈક જગ્યાએ થાય છે. ગમે એટલું દુઃખ આવે પરમાત્માને ન છોડે, આરાધન ન છોડે, ભક્તિ માંથી મોળા ન પડે એવા આપણા સંપ્રદાયમાં ઘણા ભક્તો થઈ ગયા છે. તે પૈકી એક ડાયા ભગત નું આખ્યાન અહીં લઈ લઈએ. પ્રગટ ઉપાસક ડાયા ભગત. ભગવાનના ભક્તો ધ્યાનથી સાંભળો, એને કેટલું સહન કર્યું. બહુ સમજવા જેવું આખ્યાન છે. ઉપલેટાથી પોરબંદર જતા વચ્ચે રેલવે સ્ટેશનમાં એક સુપેડી નામનું નાનું એવું સ્ટેશન આવે, સુપેડી ગામ. આ સુપેડી ગામમાં ભગવાન સ્વામિનારાયણ અથવા એમના સાધુ હજી નથી ગયા, એ વખતની ઘટના છે. ગામમાં લોકો મોટે ભાગે પટેલ વસે, અને આમ ગામ ધાર્મિક, કોઈ રામ ભજે, કોઈ કૃષ્ણ ભજે, કોઈ શિવ ભજે. સ્વામિનારાયણ ભગવાનના સાધુ એ ગામમાં ગયા નથી, એટલે ગામની બધી જનતાને સ્વામિનારાયણ ભગવાનથી બિલકુલ કોઈ પરિચય નહીં. અને વળી ખોટે ખોટા માણસો, ભેખધારી બાવા સાધુઓએ સ્વામિનારાયણ ભગવાનની ગોટી ગોટી વાતો કરી અને ભડકાવેલા, એથી કરીને લોકો થોડાક ભડકેલા પણ ખરા. આ જગતમાં એવું બને, લોકો અમુક અમુક વાત હાવ ઉટાંગ ઉડાડે અમુક મોટા માણસોની. એકવાર જોબન પગી સ્પડતાલથી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગઢડે જતા હતા. વચમાં ભીમનાથ ને પાદર રીલકા નદીમાં તરસ લાગેલી એટલે પાણી પીવા રોકાણા, સાથે પોતાની બંને દીકરીઓ છે, જગન પગી પોતે છે, બીજા એક બે છે માણસો, લીલકા નદીમાં પાણી પીવે છે. એમાં એક માણસ આવ્યો, ઓલે એ ક્યાં ગામના છો? વડતાલ. ક્યાં જાવ છો? તકે ગઢડે સ્વામિનારાયણ ને દર્શન કરવા. એ સ્વામિનારાયણ ને દર્શન કરવા જાવ છો? હા, સ્વામિનારાયણ દર્શન. ત્યાં આવું ડાટ્યો છે. કા? તમને હવે કઈ ખબર ન હોય ને હાલી નીકળો બધા આમનામ સ્વામિનારાયણ દર્શન કરવા. આ મૂર્ખ નો પાર નમળો ઓલ્યો કે છો. સ્વામિનારાયણ માં કઈ જાણો? ઘણું જાણી. હું જાણો? હમણાં હું બીનું કોલ્યો? જોબન પગી કે કઈ ખબર નથી, હમણાં તો એ ખબર છે સ્વામિનારાયણ ભગવાન સમયો કરે છે ને સમાધિઓ કરે. હવે સમય એની વાતો કરે સમાધિ ની. ન ખબર હોય તો સાંભળો, હમણાં નવા સમાચાર બહાર પડે. હું ઓલ્યો જોબન પગી વડતાલ વાળો છે ને, એની બે સોડીઓને લઈને સ્વામિનારાયણ ભાગી ગયા છે હમણાં તો. જોબન પગીને તો આમ રૂમડા હલબલી ગયા. જોબન પગી કે તું હું બોલે? સાચું કહું, વડતાલના જોબન પગીની બંને સોડીઓ મળો જોબન પગીને વડતાલમાં? નો કેત કેજો. જોબન પગી કે મૂર્ખના સરદાર, હું જોબન પગી પોતે તારો બાપ ને આ બે મારી દીકરીઓ અહીંયા હાજર છે. આ તો હવે સ્વામિનારાયણે મને ભગત બનાવ્યો એટલે હું થાય નહીં, ઝાટકે ને આઈને પૂરો કરવો, પણ હવે હું ભગત બન્યો છું એટલે લાચાર છું. કે જોબન પગી નું નામ આપણે ધ્રુજી ગયો. હા, જોબન પગી. જોબન પગી કે ધ્રુજ માં ભલામણ, ધ્રુજ માં મને બીજું તો કઈ નથી, હું તને કઈ હવે કરનાર નથી, પણ પ્રગટ ભગવાન નું આવું વાંકું બોલતા તને શરમ કેમ નથી આવતી? એટલે આવા અમુક અમુક માણસો હોય તે આ ગામમાં, સુપેડી ગામના માણસો નહીં પણ અમુક સ્વામિનારાયણ ભગવાન થી ભડકેલા માણસો બધા. હવે દિવસ પછી દિવસ જતા ગામમાં અમુક 20-25 કે 50 જુવાનિયા તૈયાર થયા કે આપણે ગંગાજીની જાત્રાએ જવું. જુવાનિયા ને ઉમંગ એટલે હવે ગંગાજીની જાત્રાએ જવા તૈયાર થયા. જુવાનિયા બધા ભેગા થઈને આનંદ ઉત્સવ થી યાત્રા કરવા જયારે નીકળ્યા ત્યારે ગામના વડીલ આબાલ વૃદ્ધે સવે ભાવભરી વિદાય આપી છે. હવે એ યાત્રામાં રામજી પટેલના બે યુવાન દીકરા જોડાણા, મોટાનું નામ વીરજી અને નાનાનું નામ દાયો. કહ્યું છે કે જાઓ યાત્રા કરી આવો. હવે સંઘ તો બધો ધૂન ભજન કરતો કરતો હાલતો હાલતો ત્રીજે દિવસે ગઢડાના પાદરમાં આવ્યો. ગઢડાના પાદરે થોડીક વાર વિસામો ખાયો, એમાં એક બે જુવાનિયા બોલ્યા, એટલે એ તમે વાત સાંભળીશ તો કે શું? તો કે આ ગઢડામાં સ્વામિનારાયણ રહે છે. બીજો કે હું? કે અહીં રહે છે. હા હા, અને લોકો એને ભગવાન માને. ત્રીજો કે બધા એને ભગવાન માનતા હોય તો એ કેવાય છે? હે, આપણે જોઈએ વેદ ખરા. એક જણો કે ત્યાં જવાય નહીં, ખબર પડે તમને? હા, તો કે સ્વામિનારાયણ કામણ ટુમણિયા છે, ભૂરકી નાખે. બીજા કહેવાય એમાં હું ભૂરકી નાખે? આવા નવા તમે બધી એવી વાતમાં બહુ માનો. જોઈએ વિધ ખરા, અહીં આવ્યા છીએ, અનાયા છે, આપણે ક્યાં ત્યાં સાઈ એના દર્શન કરવા? અહીં નીકળ્યા, લોકોને ભગવાન માને છે, બહુ હારા કે આપણે જાવી ખરા સ્વામિનારાયણ જોઈએ બી. કે થાય ને મનમાં ઈચ્છા, લોકોને પ્રસિદ્ધ વ્યક્તિને જોવાનું મન થાય છે. એટલે જુવાનિયાનું ટોળું ઉપડ્યું. એમાં 7-8 જણા કે અમારે કાંઈ આવું નથી, અહીં બેઠા બેઠા વિસામો ખાઈએ છે. આ બધા ગયા, ભગવાન લીમતરુ નીચે સભા કરીને બેઠા છે, સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે, મહારાજ વાતો કરે છે. આ બધું ટોળું ત્યાં જઈ એકાબીજીને કહે છે, જો ઓલ્યા લીમડી નીચે બેઠે ની સ્વામિનારાયણ ભાળ્યા. ઓહો હો, ઓલ્યા રૂપાળા છે ને કઈ. બીજો કે પણ આમની એની પાઘડી જો, તેની તો સોગા છે, કેમ ગોઠવાય છે? આમ તો સોગું તો એક હોય, કોઈ પણ માણસ સાફો બાંધે તો સાફાને છેલ્લે જે છેડો રહે એક હોય, કઈ તૈણ થોડા હોય. તમે વિચાર કરો તો, આ વડીલોને ખબર હોય, તમે માથે ફાળિયું બાંધો છો, તમારે ઉપર તૈણી સોગા નીકળે? સ્વામિનારાયણ ભગવાનને માથે તૈણી સોગા નીકળતા તે કઈ રીતે નીકળતા? મહારાજ હું આમ તૈણી ફાળ્યા ભેગા આમ કરીને એમ બાંધતા છે, પછી ઉપર તૈણી શેડા નીકળે? બીજો કે આમ જોતો ખરા, તૈણી તો સોગા છે, કે આવી ભાગ દુનિયામાં કોઈ ન પડે, લે પણ કઈ રૂપ છે ને. આમ બધા વાતો કરી, પણ ભગવાનની એ મહામનોહર મૂર્તિ કોટરી કામ ને લજ્જા પમાડે એવું સ્વરૂપ જોઈને ડાયો તો આભો બની ગયો. પટેલ નો દીકરો ડાયો તો હજળ થઈ ગયો, તો ભાવ સમાધિમાં ઉતરી ગયો, એને તો લક્ષ્ય લાગી ગયો. એના મનમાં થઈ ગયું કે જે મારે મેળવવાનું હતું મળી ગયું, મનનો મોરલો નાચ્યો, અંતરમાં જવાળો થયો, જ્ઞાન ઉદય થયું. પૂર્વના સંસ્કારને લઈને ખબર પડી ગઈ કા તો ભગવાન છે. બસ ભગવાન મળ્યા પછી શું ગંગાજીએ જવાનું? બીજા બધા લોકો તો જોઈ ને વાહ વાહ કરી અને હાલવા તૈયાર થયા. પટેલ નો છોકરો ડાયો તેમનો હું ભર્યો, ત્યારે બીજા બધા ગાંડા કે હાલે ડાયા. અને હકીકત બોલ્યા ગાંડા જ કહેવાય ને, કારણ કે ભગવાન પ્રગટ મળ્યા ને ત્યાં ઉભા રહેતા નથી અને હાલતા ત્યાં. અને ડાયોને તો લક્ષ્ય લાગ્યું. ગાંડા બધા ડાયાને કહે છે કે હાલ ના, જગતમાં મોટે ભાગે આવું બનતું હોય છે. હા, જગતમાં કહેવાય છે ને કે ગાંડી ડાયને શિકામણી દે. એક ગાંડી એક ડાયને જઈને કે આ હું મૂક્યું છું લે, બોલી કે દૂધપાત છે, જોજે પછી મીઠું નાખવું ભૂલી જતી નહીં, તું ભૂલકણી બહુ છો. જોજે મીઠું ના, એમાં મીઠું નાખવાનું, ગાંડી ડાયને શીખવાનું દે. એટલે આ બધા ડાયાને કહે છે હાલે ડાયા. ડાયો કહે છે હું નહીં આવું. કેમ? બસ મારે નથી આવું. લે પણ તારા વાંધો હું તો કે મારે ગંગાજી નથી આવું, લેવો મારે આવી રહેવું. ડાયા એ ચોખ્ખો જવાબ આપ્યો. એટલે ઓલા બધા કહે છે કે પણ તારે જાત્રા કરવાની થવું તો કે મારે તો જો અહીં જાત્રા થઈ ગઈ. તમ તમારે જાઓ ઉપડો, ગંગાજી નાયવો વળતા આવો અહીં પાછા, તમ તાર નાયવો હું અહીં શું. પટેલ નો છોકરો ઓલ્યો મોટો હતો રવજી, એ રવજી કે છે કે હે હાલેમ બાપા વડે પછી ખબર છે કે જે થવું હોય થાય, હું તો અહીં રહીશ, તમ તમારે જાઓ. ઘણો સમજાયો પણ ડાયો એક નો બે ન થયો, ડાયો ડાયો રહ્યો ગાંડો ન થયો. એટલે એક બે જણા કે હાલો નવે એને આઈ રહેવું ભલે ને. ડાયો કે હા હા તમ તાર ઉપડો, મારે તો જો ગંગાજી જમનાજી બધું આઈ નહીં આવી ગયું, મારે ક્યાંય બાકી રહ્યું જ નથી, તમ તાર તમે જીવો. એટલે સંઘ બધો ઉપડ્યો કે હાલો ને આપણે જીવીએ ને કોણ કાશ કરે. હાલતા થયા એ રસ્તામાં એક જુવાનીઓ કે ભાઈ એ કરીએ ડાયો ને રોકાઈ ગયો, અરે બીજો કે પણ રોકાય જ જાય ને, સ્વામિનારાયણ કામા ટુમણીયા તો ખરા. એને ભૂરકી નાખી દીધી ડાયા ઉપર ભૂરકી, એટલે ડાયા ને એમ થઈ ગયું છે. તારથી જો કે ભૂરકી નાખી દીધી ડાયો બિચારો અત્યારે એમ થઈ ગયો છે, પણ પછી ભૂરકી ઉતરશે તો પસ્તાવાનો ખરેખર. માટે આપણે એક બે થી રોકાણા હોત ને તો ડાયા ને લેતા જાય. આમ વાતો કરતા કરતા ઓલું પાદર ટોળું ઉભેલું ને એને ભેગા થયા, બોલે કે હું થયું તો કે ડાયો ને રોકાઈ ગયો, કે તમે બધા ડાયા થઈને ત્યાં ગયા, એમ ના કેતા હતા ન જવાય ને, જો એમે તો એટલા સારું નહોતા આવ્યા, અહીં બે રહ્યા હતા. સ્વામિનારાયણ ભૂરકી નાખે તો ઉપાધિ થઈ જાય. બીજા કે પણ હવે શું થાય, અને ભૂરકી ઉતરશે બિચારો ફસતા, એટલે આપણે એક બે દી રોકાણા હોત તો હાલો ને ડાય ભૂરકી ઉતરે એટલે ભાઈ લઈને જાય. એક જુવાની આંસકો નાખીને કે એમ વચ્ચે દિવસ ભાંગ બાપુ હતા હશે કે ડાયા ને રહેવું હોય રે, તું રોકાણો હતો તારો ભાઈ હતો, તે દી પછી ભૂરકી જેથી ઉતરે તેથી પછી ઉતાવળ પૈકી હાલીને હારે નોત થઈ જાત. રવજી કે કોણ જાણે કેદી ભૂરકી ઉતરે, પછી એમ હારે ન થઈ તો પછી કેમ મેળાવે. એમ વાતો કરતા કરતા ઉપડ્યા એ તો પહોંચ્યા ગંગાજીએ, માયા બધે ફર્યા, તીર્થયાત્રા કરી, અને આ બાજુ ડાયો તો એ પ્રગટ ભગવાન, એ સાધુ, એ સત્સંગ, એ વાતો, એ પરચા, પોતે એક તો મુમુક્ષુ ને આવો જોગ મેળ્યો એમાં ખરેખરો રંગાઈ ગયો. બે મહિના અખંડ ભગવાન ની સાથે રહી ભજન સંતો નો સમાગમ કર્યો, એનો જીવ મહાબળ્યો થઈ ગયો. બે મહિને ઓલ્યો સંઘ બધો રખડતો રખડતો આવ્યો પાછો, બધા કે હાલો લેતા જાય. બીજા કે હવે પાછો બીજો રોકાય તો કે ભાઈ કડક કાળજા નો હોય એટલે આવો, ઢીલા પોસા પાતરી બેહો. પછી કડક કાળજા ના બધા ત્યાં ગયા અને જાય, અને ભગવાન ની આગળ ડાયો તો ભજન કરે છે, ત્યાં જઈને સમજાયો કે હાલ ઘરે. ડાયો કે મારે નથી આવું. એટલે ઘરે નથી આવું, નથી આવું કેમ, મારે આવી રહેવું, શું કરવા, બસ ભજન કરવું, ઘરે ભજન નથી થતું, નથી થતું. હવે ઉભો હતા ઉભો નથી થતા વાળા, નથી આવું જાઓ હું કેવું તમારે. એક ભાઈ જણા કે આને તો હાવ ફટકી ગયું લાગે, હાવ ખસી ગયું હોય. જુવાનિયા કે છે ઉભો થાય ને મારે વહેતો થાય ને તો કે નથી આવું હું તમારે, તમને હું કઈ કહું છું, જ્યાંથી આવ્યા નથી હો હોને રસ્તે જાઓ. જુવાનિયા કે હાલો મંડ્રીઓ આપણે હું તારે લેવા દે અહીં નહીં, કે હવ વટકી ને ભાગ્યા. એ સંઘ બધો પાસે ધૂન કીર્તન કરતો કરતો ડાયા ની વાતો કરતા કરતા બધા આવ્યા સુપડી. જાત્રાલુ આવ્યા ગામના ને ખબર પડી, એટલે ગામના માણા હર્ષભર આવ્યા, ગુલાલ લાવ્યા, ઢોલ વગાડે, હા મયું થયું. અભિલી ગુલાલ ઉડે ને એ જાત્રાલુ ને હાર પહેરાવ્યા ને બધા એમ જાત્રા કરી આવે ને તારે એના હામૈયા કરે, એના હામૈયા થયા. પણ ગામના બધાની નજર જાય કે બધા આવ્યા પણ પટેલ નો ડાયો દેખાતો નથી, એટલે ગામના બધા ચિંતામાં ગણું છું હું. બધાને તો હર્ષ હતો પણ રવિજી ને પેટમાં ફાળ હતી, એને બિચારાની યાત્રા કરી આવ્યો એનો હરખ ન મળે. પણ કે ડાયો વચ્ચે રોકાઈ ગયેલો એનું માનેલો નહીં, એ ઘરે ગયા હવને ઘરે આનંદ થયો, પણ પટેલ ને ઘરે ડખો થયો. રામજીભાઈ ખાટા હતા, અલે રવલા ક્યાં મૂકીને આવ્યો ડાયા ને, બાપા એ તો ગઢડે રહી ગયો, ગઢડે કેમ એને મૂકીને આવ્યા, પણ એમે ઘણો સમજાયો આવ્યો નહી. રામજી પટેલ મગજ ગયો. રવજી કે બાપા તમે ખીજાઓ, પણ એમાં એમે શું કરીએ, ત્યાં પાદર થી નીકળ્યા ગઢડે, એટલે અમારા મનમાં એમ થયું કે હાલો સ્વામિનારાયણ દર્શન કરી આવી, અમે દર્શન કરવા ગયા એમાં ડાયા ને એમ થઈ ગયું. કે છે એનો બાપો કે છે કે તમે ન્યા ગયા જ શું કામ, ઈકો પેલા ન્યા તમારે જઈને શું કામ હતું, ન્યા કઈ માનતા હતી, તને મેં જાત્રા કરવા મોકલ્યો તો તારા ભાઈ ને તારે હારે લઈને આવવો જોઈએ કે નહીં, એને યાત્રા કરવા મોકલ્યો તો ગઢડે રોકાઈ જવા મોકલ્યો, તે તો ખીજાઈ ગયા, ન કહેવાના કેટલાય વેણ કયા, સ્વાગત કરવું પડ્યું રહ્યું ને ઉધડો લીધો રવજીને ખરેખરો, અને ખીજાતા ખીજાતા એમ કહી દીધું તું એને ન્યા મેલીને આવ્યો એમાં તારી બુદ્ધિ બગડેલી છે, તારે એમ કે આ ડાયલો અહીંયા સાધુ થઈ જાય તો બધો ભાગ મારે આવે, તું ન લઈ મારા દીકરા ડાયાને તો તું મારો દીકરો નહીં કે, હવે આવા વેણ કોણ સહન કરે. એટલે ભાઈ રવજી ને તો આડવાડ લાગી આવ્યો એના બાપના શબ્દ સાંભળી, એટલે બે ચાર જુવાનિયા કર્યા ભેગા, હાલો આપણે ગઢડે જવું ડાયા લેવા, ભાઈ બંધો દોસ્તારો ભેગા કર્યા, હાથમાં લીધી મોટી ડાંગું અને ખીજાતા ખીજાતા પરિયાણ કરતા કરતા આવ્યા ગઢડે. નક્કી કર્યું સ્વામિનારાયણ ને કેવો ડાયો મોકલી દો, સ્વામિનારાયણ ન મોકલે તો જયકારો કરવો. ઈ દરબારમાં આવીને ચોકમાં ડાંગું પછાડી, સ્વામિનારાયણ અમારો ડાયો આપી દો. ભગવાન કે આ બેઠો સભામ ડાયો લઈ જાઓ. એટલે ઓલો રવજી પડખે આવીને કે બોતા ઓલો તો શાંત ચિત્તે ભગવાનની માળા પહેરવતો હતો, એમાં અચિંતાનો ક્રોધિત શબ્દ આવ્યો ઉભો થાય એટલે હામું જોયું, હાલે હું બધા બાપા બોલાવે છે, તું અહીંયા આવીને બે ગયો ગાંડાઈ કરીને તે મને એની આતા કેટલો ધમકાવે છે ખબર તને, મારી તો ધોળી કાઢીને કે બાપા એ ઉભો તો જાણો મારો ઘર ભેગો થાકે છે. દાયે માથું હલાવીને કીધું નથી આવું, અને રવજીને મગજ ગયો પડખામાં લાકડીનો ઘોદો માર્યો ગમ લઈને. ભગવાન જોવે છે બહુ કરી, ઘોદો મારીને રવજી કે ઉભો થાશ કે મેલો બીજો બડો. ભગવાન કે છે કે ડાયા શું કામ માર ખાવો પડે, ભલા જા, હું કહું છું જા, ન કહો માર ખાવો પડે એના કરતા જા ને. ડાયાને એમ થયું ભગવાન કે છે જાઓ. ડાયો ઉભો થયો હારે હાલતો થયો એટલે ઓલા બધા વચમાં પૂછે, એટલે હું તને થઈ ગયું, બીજો કહેવાય એમાં હું પૂછવાનું, વૈર્યા ગુભે બેડે ફાટ્યો, ત્રીજો કે એક ગોદે ઉતરી ગયો, ચોથો કે તો ભલ ભોલા ને ઉતરી જાય. એટલે આમ મશ્કરી કરે ડાયા ની, ડાયો કોઈ ને કઈ બોલે નહીં કઈ નહીં, ભગવાન નું સ્મરણ કરતા કરતા સુપેડી આવ્યો. એના બાપા બહુ રાજી થયા, ડાયો પાછો આવ્યો, રવજી ને માથે ઉપાડી ગઈ. ઘણી વખત આવું થાય, તમે કોક છોકરાને હારે લઈને આવ્યા હો ને કથામાં સત્સંગમાં, એમાં છોકરાને વૈરાગ લાગી જાય ને જો એ રહી જાય ને તો તમારો વારો પડે, બોલ્યા ખોટે ખોટા કી જાય, તું અમે હારે લઈ ગયો તો છોકરો લાવી દીજે અમારો, તું કેમ નો રહી ગયો, બોલ્યો કે એમ તો હારે આવ્યો એમ હું ગુનો કર્યો, હારે મારી તમારો છોકરો આવ્યો મેં હું ગુનો કર્યો, આવું બને છે. અને મેં તો તપાસીને જોયું તો કાંઠિયાવાળી ભાભા બહુ હોશિયાર, બહુ હોશિયાર, મને તો બહુ જાજો અનુભવ થયેલો છે એટલે કહું છું, અને હવ હવ ના કામમાં હવ હોશિયાર તો હોય જ ને, અમે જીવને ભગવાનને રસ્તે ચડાવવા હોશિયાર તો ઈવડાઈને એના સ્વાર્થ ની હોશિયારી થઈને છોકરો મહિને 3000 રલીને દેતો હોય ને એ સાધુ થઈ જાય તો એ કઈ એમ ઝાલ્યા રે, આમ થા જાડા સોણા લાગે પણ બુદ્ધિ તો બહુ ઝીણી હોય. બારે ઓટલે પેટલે બેહીન ગામ બધી વાતો કરીને હોશિયાર થઈ ગયા વકીલ જેવા, પોઈન્ટ કાઢે ભાઈ ભાઈ ના, મા બાપ ની સેવા કરવી ને ત્યાં સાધુ થઈને બે જવું એમ મોક્ષ થતો હોય છે, મા બાપ ની સેવા થી કલ્યાણ થાય ત્યારે અમને હાલ એ ઉપાધિ થાય કે અમારું શું થાય, પણ પાછી અમને ખબર કે આ તો એના સ્વાર સારું કે. જો સ્વામિનારાયણ ભગવાને ધર્મ ભક્તિ ને સાથે રાખીને જો દેરામાં પધરાવ્યા અને ધર્મ ભક્તિ ધામમાં ગયા પછી મહારાજ ત્યાગી થયા છે, અમે ધામમાં જઈએ પછી તમતાર થાય છે જ્યાં જવું હોય ને જજે, મા બાપ હોય ત્યાં સુધી મા બાપ નો નિહાંકો નાખીને જે સાધુ થાય એનો કોઈ થી કલ્યાણ ન થાય, આવો આવો ઉપદેશ દે ડોહા ગમે ને શીખી લાવતા હોય, ક્યાંથી શીખી લાવો છો ઉપદેશ, અમે કોઈ થી દીધો નથી, અને મા બાપ ક્યાંથી મરે, એ તો સ્વામિનારાયણ ભગવાન હતા એટલે એમને મનમાં જાવું હતું એટલે આયુષ ધર્મ ભક્તિ ની હતી નહોતી પૂરું કર્યું જલ્દી મહારાજે, સત્સંગી જીવન ની કથા કે છે અમારે થોડું પૂરું કરાય છે. અને ભાઈ ચોખ્ખું ઘી ખાધેલું હોય એ ઝૂનવાણી દૂધ ચોખ્ખું બધું પદાર્થ ચોખ્ખું એટલે ભાઈ શે નો જાય, પછી શું કરવું આપણે, ક્યાં સુધી એમને સંસારમાં રહેવું. અને ઘણા તો એટલું બધું આમ આયુષ લાંબુ લઈને આવ્યા હોય તો છોકરાની વાહે જાય, બોલો એમ આ ડાયો ઘરે આવ્યો એટલે એના બાપા રાજી થયા, બધું પૂછ્યું કોણ થતું હતા કઈ નહીં, પણ ડાયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે અખંડ. એના બાપા ને એમ થયું બે ચાર દિવસ થશે ભજન પછી મૂકી દે, પણ એને ચાલુ જ રાખ્યું, મહિનો થયો તોય બોલે. એટલે એના બાપા ને એમ થયું કે આ લત ઘરે લઈને આવ્યો. એના બાપા કીજાણા કે આ લવરી મેલકે. પોલીસ ને સ્વામિનારાયણ એક વાર ભડકાયેલા ને બહુ સ્વામિનારાયણ સંપ્રદાય છે. રામજીભાઈ ખીજાણા બહુ સમજાયું તોય ન માને. પછી એના મનમાં એમ થયું કે અમથો નહીં માને, માર વિને કૂણો નહીં પડે. એક વાર વાડીએ લઈ ગયા સમજ્યા, ત્યાં જઈને કીધું મેલી દેતો, વાડીએ કોઈ આડું ન આવે ને એટલે અમુક હોશિયાર હોય, વાડીએ લઈ જાય ને આટે છોકરાને આંટવાનો હોય ને કે ઘરના માણસ મારવાનું હોય, વાડીએ લઈ જઈને મારે. ગામમાં તે કરવા જાય ને કોક ને ખબર પડે ને, વાડીએ લઈ ગયા ડાયા નો કાન પકડીને બે ચાર તમાચા મેલી દીધા. મેલ સ્વામિનારાયણ નું નામ ડાયો જોર થી બોલવા માંડ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એના બાપા ને એમ થયું કે આમ તો કોણો નહીં પડે, લાફાય તો નહીં પડે. એટલે રવલા લાય મારો પરોણો લાય. ડાયો કે હું કહો છો પિતા, પરોણો લેશો? હા હું કરવા. હા કે તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે એટલે. ડાયો કે પણ હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું એમાં તમને શું વાંધો છે, મારે મોઢે બોલું છું ને અને જે ચિંતો એ કામ કરું છું, તમને શું વાંધો આવે. અને ખીજાણો ડો એ કે પરણો લાવ્યો રવલા, પરણો લાવ્યો આને ખબર પાડી દઉં, મને શું વાંધો છે એ ખબર પાડી દઉં. કે હાથમાં પરણો લઈને જેમ ઢોર ને મારે ને એમ ડાયા ને પરણે ને પરણે માંડ્યો મારવા, દેવા જ માંડ્યા. ડાયો પરણો પડે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, આ હિરણ્ય કશ્યપુ જેવો આ ડોહો મારી મારી ડાયા ને બિચારા ને પાડી દીધો, પરણો ભાંગી ગયો. તોય ડાયે ભજન બહેન ન કર્યું. ત્યારે આ કાયો સમજ્યા એ કે માળો ભારે કરી લે એને દઈ, આ અમથો નહીં ગાંઠે, કે દોડું લાય રવિજી દોડું લાય, અને કુવામ તાંગવો પડશે. એને એમ કે કુવામ તાંગવી એટલે મૂકી દે ભજન. પછી પગે દોડું બાંધી ઊંધા માથે ડાયાને કુવા ઉતર્યો, અડધે કુવે ગયો ને. પછી કે બોલ મૂકી દેજ કે નહીં, નામ છોડ. પ્રહલાદે જેમ નામ ન છોડ્યું એમ છુપડી ના ડાયા ભગત નામ છોડતા ને. એ ઊંધા માથે કુવામાં લટકે છે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે. અને એમ થયું કે હજી નહીં માને, થોડોક પાણીમાં ડૂબાડું ને તો બીશે. ઠેઠ પાણીએ પોગાડ્યો ડાયાને. પછી કીધું બોલ નામ મેલે જ કે નહીં. ડાયા ભગત કે એ તો નહીં મેલાય, મારા જીવ સાથે જડાઈ ગયું છે. એટલે પાણીમાં માથું ગળ્યું, ઘડીક બોળીને પછી બારો કાઢ્યો. તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ, એટલે હજી બેન નથી કરવું, આને બે પાણીમાં રાખવા દો. મૂવો મરી જાય તો એક જ જન્મો તો એમ માનશું. પાણીમાં બોળી રાખ્યો ઘણી વાર સુધી, ભગવાને રક્ષા કરી, બહાર કાઢ્યું માથું. હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. પછી આ ડોહો કંટાઈ જાય, છીંછીને બહાર કાઢીને ડાયાને થાળામાં ભૂવાડ્યો. પછી એમ થયું કે આને શું કરવું હવે, આમાં તો કોઈ રીતે મળો મરતો નથી. પછી ડોહો કે અલ્યા રવલા, મારો સ્વામિનારાયણ ખરો ચમત્કાર્યો, ખરી મેલી વિદ્યા જાણે છીવડો, આને કેવું શીખવાડી દીધું એક બે મહિનામાં, આને કઈ મેલી વિદ્યા શીખવાડી દીધી, આને કઈ થાય.
અમારામાં એક પાર્ષદ થવા આવેલા સમજ્યા, પછી બે પરોણા વાહે ઠાઠા ઉપર મારીને તેડીને બસમાં પૂરીને લઈ ગયા. પછી ઘરે લઈ જઈને 15 દિવસ એક રૂમમાં પૂરી રાખ્યો. ખરેખર હરિભગત હો પાછા, એ કુસંગીની વાત નથી કરતો, એના મા બાપ હરિભગત ચુસ્ત, રોજ મંદિર જાય, ચેષ્ટા સેવા બધું. તોય એને વેમ પડ્યો લોકો કહે ને, એટલે તે બોલ્યા પગે રોજ એક લોટો ઘહે, પછી એક લોટો લાવીને એને માથે રોજ આમ ફેરવે. 15 દિવસ સુધી એમને આમ રાખ્યો, ભૂખ્યો ને તરીશો, ક્યારેક થોડું ખાય પાછો ન ખાય. પછી 15 દિવસે કંટાળીને હું બરવાળા હતો ને ત્યાં મૂકવા આવ્યા, મને કે હાલ્યો સ્વામી અમે કઈ ના ન કહીએ, એને ભજન કરવું હોય ને તો અમે તો રાજી જોઈએ, અમે સત્સંગી છીએ. મેં કીધું તમે તો સમજણા છો ને, સારું સારું. મેં કીધું સહી કરી આલો તો રાખું. પછી કે કરી આલો હું કરીને લાવ્યો છું, બે માણેની સહી છે જુઓ. પછી કાગળિયું મને આપ્યું. પછી ગયા એટલે મેં એટલે પૂછ્યું હું તને ઘરે જઈને કર્યું હતું, કારણ કે હું ઘરે ગયો ને એટલે મારી પૂજા લઈ લીધી પહેલા, અને મારી આગળ જે નિષ્કુળાનું કાયદાનું વચનામત ને જે કીર્તન સોંપડી હતી ને બધી લઈ લીધી. અને પછી ઘરને બહારથી વાંચી દીધું, અને કોઈ હરિભગત મળવા આવે તો મળવા દે નહીં, મંદિર જવા દે નહીં, કોઈ પુસ્તક વાંચવા દે નહીં, અને જે હગાવા લાવે એ બધા સમજાવ્યા કરે, અને કે મારે સાંજે પજે કંઈક ગહે માથે લોટો ફેરવે એમ કે કંઈક મેલું હોય તો ઉતરી જાય એમ. એટલે આવું બધું 15 દિવસથી કર્યું એમણે. મેં કીધું મને તો અહીંયા આવીને એમ કીધું કે અમે તો સત્સંગી છીએ, અમારો દીકરો સાધુ થાય તો સારું. ઈદ કે પછી ઠાકીને બહુ હોશિયાર, હું કહું છું નહીં, મને અનુભવ છે એટલે કહું છું. એક જણાને તો બહુ ધમાલ કરી ન રહ્યો ને છેવટે. પછી મેં કહ્યું કે જો રહ્યો, હું કહેતો હતો તમને આ રે એમ નથી સંસારમાં, માટે સાધુ થવા દો. મને કે સ્વામી તમે કહો પણ અમારે પરીક્ષા કરવી જોઈએ. અમે પરીક્ષા કરી, અમે રાજી જ હતા, પણ એને વૈરાગ છે કે નહીં અમે પરીક્ષા કરી. કેટલા બધા હોશિયાર. એક જણાને તો સાધુ કરવા આવ્યા, મૂકી ગયા. પછી જાતા જાતા કે સ્વામી અમારા છોકરાને હાસવજો હાસવજો, સ્વામી અમારા છોકરાને હાસવજો. બોલા સ્વામી કે હું હાસવવાનો? કે જોજો બહુ ભૂખે ન મારતા, કઈ ઘી બી ખવડાવજો, તમે બધા તપ કરો એમ મારા છોકરાને ન કરાવજો. અરે સાધુ કે એના શરીરને સાધુ હાચવે કે જીવને હાચવે? અરે બોલે હરિભગત ને સમજણો, હું બોલ્યો ખબર છે? જીવ જે હોય તે, પણ શરીર અમારું કહેવાય. કે એના દેહને હાચવજો, અમે તો એની ભલામણી કરીએ, કારણ કે અમે એના દેહના ધણી, જીવ તો ભગવાનનો છે, તમારો મારો બધાયનો, એટલે એનો દેહ હાચવજો. અરે ઓલા સાધુ કે તો એમ કરો ને, આમ તો એના ભાગની જમીન કે માલ મિલકત તો બધું ત્યાં જ છે, તો તમે છે તે થોડું ઘણું એમાંથી ભાગ આપી દો, તો એમાંથી ઓલી મિલકત ના આપો તો પૈસા ગણીને આપી દે, એમાંથી ઘી લાવીને ખવડાવી. સ્વામી એમ જ કાંઈ ન મળે, તમે એમને હાચવજો. કે એ તો બધું અમારું. કે આવું છે, બોલો. ડાયન થાળામાં હુવાડ્યો ને વિચાર કરે તાનું કરવું હું. પછી ગાડે નાખીને ઘરે લઈ ગયા. મનમાં વિચાર કર્યો છે કે આને થાંભલી અરે બાંધો ઘરમાં. પછી ડાયાને હાંગે ખાવા ન દીધું અને કોઠીમાં લઈ જઈને કસકાવીને થાંભલી અરે બાંધો. ઈશીનો શરીરે આંખા પડી જાય એવો દિવસે માંડ માંડ સમણ સમણ બોલાય. હવે ઘરમાં રોજ મારકૂટ થાય. ઘરના બૈરાને ઘણું નહોતું ગમતું, એનો જીવ કચવાતો હતો, પણ બૈરા શું કરે, પટેલ ખાટો હાલે એવું નહોતું કઈ. ડાયાની બાને તો બહુ મૂંઝવણી થવા માંડી, એનો તો જીવ મૂંઝાય. તે દિવસે ડાયાને વાળું ન થયું, એની માને ખાવું ભાવ્યું નહીં. મનમાં એમ થતું હતું મારા ધણીને સમજાવવું, પણ સમજાવવા જવાય એવું હતું નહીં, કારણ કે ધણીનો સ્વભાવ એ જાણતા હતા કે પરવાણીથી પૂજા કરે પાછા. હવે 2 દિન 2 રાત એમનામ ડાયાને કોર્ટમાં બાંધી રાખ્યો. પગે જુવા ચડ્યા, ઈતળિયું બંગા કરડે, મસરા કરડે, ઢીમણા થઈ ગયા. 2 દિનો ભૂખ્યો ને તરસ્યો ને ભજન કરે. તાળું માર્યું ઘરને કોર્ટને, અને ચાવી પછી પોતે રાખી, અને કડક ફરમાન કર્યું જો ડાયાની કોઈ પક્ષ કે એની તરફાણ લીધી તો ખેર નથી. કે છે 2 દિવસ સ્મરણ કર્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારીને સાથે લઈ સુંદર મજાનો થાળ લઈને કોઠીમાં પ્રગટ થયા છે. સુંદર મજાના અંજવાળા થયા અંધારી કોઠીમાં. ડાયાને માથે હાથ ફેરવો, પરોણાના જે મોટા માહે બરોળા પડી ગયા હતા એ મટી ગયા, જુવા કડ્યા હતા એ બધું સારું થઈ ગયું. ભગવાને હાથ ફેરવો તો બધા બંધન છૂટી ગયા. મૂળજી બ્રહ્મચારી તો ટગર ટગર ડાયાની ધીરજ જોઈ રહ્યા છે. પ્રસાદીનો થાળ આપ્યો, ડાયો ભોજન જીમ્યો. પછી ભગવાન કહે છે ભક્ત તે મારે અર્થે બહુ સહન કર્યું, બોલ શી ઈચ્છા છે માં? ત્યારે ડાયો કહે છે કે આ જમદૂત જેવા મા બાપ ભેળું મારે રહેવું નથી, મને તમારી ભેળો રાખો, તમારો સાધુ બનાવો. ભગવાન કે બહુ સારું. ડાયા આંખો વીંચ, અને જ્યાં આંખો વીંચી ભગવાન કે ઉઘાડ, જ્યાં આંખી ઉઘાડી તા તો લીલો છમ લીંબ તરું એ દાદાનો દરબાર. ડાયો તો મહા આનંદમાં આવી ગયો, ભગવાન સાથે રહે છે. આ બાજુ રામજી પટેલના બધા ઘરના બૈરા હગાવાલા કરગરવા માંડ્યા કે તમે તો હાવ આવા નવા નિર્દય રહ્યા, છોકરાને મારી નાખશો, કાંઈ સમજતા જ નથી, ખોલો કોઈડ છોકરાને છોડો. એટલે કોઈડ ખોલીને જોયું તો દોરડા પડેલા, છોકરો નહીં. ઘરમાં કાંઈક અલૌકિક સુગંધ આવે. રામજી આ તો વિચારમાં પડ્યો કે ગંધ આવી આટલી બધી, ડાયો ગયો ક્યાં? ઘરના બધાને કયો ડાયાને કોને છોડાયો, ડાયાને કોને છોડાયો એમ વિચારશે તો મનમાં એમ થયું, પણ ચાવી તો મારી આગળ હતી, કોણ છોડાવે? ઘરમાં જોયું તો ઉપલું છત પણ એમ નામ, દિવાલમાં કઈ પોપડો નહીં પડેલો. મનમાં વિચાર થયો કે સ્વામિનારાયણ બહુ ચમત્કારી છે, નક્કી આવ્યા છે, ડાયાને છોડીને લઈ ગયા છે, અને આવી ગંધ વાહે મુકતા ગયા છે. કે બીજી તો કઈ એને ખબર પડે નહીં. અને તરત જ ગઢડે જવા તૈયાર થયા. હવે મોટી ડાંગો લીધી બે ત્રણ એના જેવા આકડમદાન કર્યા તૈયાર, માટે હાલ્યા જાય છે, નિર્ણય લેતા જાય છે. અને ડાયો ભેગો થાય ને એટલે ધમારી જ નાખો છે આપે કે, અને સ્વામિનારાયણ જો હરખા ન હાલે ને તો ન્યાય ઝઘડો કરવો જ કે. આવું થાય હો અસલ, આ જ કોપેટી, એમાં ફેર જ નહીં. અહીં તમે બેઠા છો ને એ રામજી આતાનો પાત્ર ભજવો ખરા, પણ ક્યારે છોકરો જાય ત્યારે, એ પહેલા તો બધા બહુ હારા, ત્યાં સુધી કોઈને તકલીફ નહીં. અને સર્પ તો પગ માથે આવે ત્યારે જ કરડે ને, કેમ અમથો થોડો કરડે. વિચાર કરતા જાય છો, અને વિચાર કરતા જ આવતા હોય કે સ્વામી જો ન બતાવે છોકરો ને, જો કાંઈ બોલે ને તો સ્વામીને ગાળો દેવી, એના મનમાં સમજે હું આવો વિચાર કરે. અમારા હરજી ભગત ને ખબર પૂછજો, ધમાલ થઈ પડી મોટી. આવું બને ક્યારેક ક્યારેક, અને અમુક અમુક એવા ભેગા થઈ જાય સડાવનારા, આડું ઓળું સડાવી દે ઓલ્યા ને. સાચા રસ્તામાં વિરોધ કરનારાનો પાર નથી, મોક્ષના માર્ગમાં તો બધા વિરોધી જ છે મોટે ભાગે. હું તો કહું હરિભગત વિરોધી હોય તો પછી કુસંગી તો વિરોધી જ હોય ને. હરિભગત ની વાત કુસંગી ન સાંભળે, પણ કુસંગ ની વાત હરિભગત ને લાગી જાય તાણું આવે તારે. વચમાં પ્રયાણ કરતા કરતા ભોજા ગઢડે ચોકમાં આવીને હાકલ માર્યું છે, કયો આમાં સ્વામિનારાયણ છે? સાધુ કે પટેલ ગરમ થવામાં વાત શું છે, ક્યાં તમારો ડાયો? અને ભગવાન સ્વામિનારાયણ હામું જોઈ અને દિવ્ય ઐશ્વર્યનો એ વખતે પ્રકાશ કર્યો છે. ભગવાન શ્રી હરિ કહે છે, કોણ છો તમે? અમે સુપેડી ગામના છીએ, અમારો ડાયો અહીં આવ્યો છે. ભગવાન કે, તમારો ડાયો તો તમે લઈ ગયા છો ને? હવે વખતે ડાયો સભામાં બેઠો હતો, પણ ભગવાનની ઐશ્વર્ય પ્રભાથી ડાયો બોલ્યા લોકોને દેખાણો જ નહીં. ભગવાન કે, તમે લઈ ગયા છો ને આવીને પાછા? કેમ આવ્યા તા? કે નહીં, જ્ઞાન નથી, જ્ઞાતિ વિયોગ્ય કાંઈ. હા, તમે લાવ્યા હોય છો? ભગવાન કે, અમે કાંઈ લાવ્યા નથી. અહીં સભામાં કે ગમે ત્યાં જોવું હોય ને જોઈ લો, તમારો ડાયો હોય એટલે જાઓ. પછી માંડ્યા બીજે ખોળવા સમજ્યા, આડોળું જોવે, અમુક અમુક તો ઠેઠ અમારા રોહડામાં જોવા આવે, એટલે આ ન્યા ન જવાય તારે બહાર દે, એમાં નથી. અમુક 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 એવી વાતો કરે આપણને એવું હસવું આવે કે છોકરા આંગરી દે, એટલે હાલે, એટલે તમારી ભૂલી થાય. હંગીર્યા તે કોઈ ના કોઈ રહેતા હોય છે. તમે 20 વર્ષ સુધી હાંસવીને મોટા કર્યા હોય, અમારા હંગર્યા રે? તમારા પાળેલા, હાંચવેલા, હાથ ફેરવેલા, બેટા બેટા કરેલા, અમારા એમ કેમ થઈ જાય? એ તો એને ખપ હોય ત્યારે રહે છે. હંગર્યા કે ઝાલ્યા કે પકડ્યા કોઈને કોઈ રહેતા નથી, એને મોક્ષની ગરજ જાગે ત્યારે સાધુ થાય છે. અને જેને લાગી હોય થયા વગેરે રહેતા નથી. બહુ શોધખોળ કરી રામજી પટેલે, પણ કોઈ મળ્યું નહીં. પછી ઢીલું મોઢું થઈ ગયું અને બિચારા વિલા માટે ઘર તરફ હાલ્યા. માટમાં વાતું કરતા જાય, મારું બેટું હુજેઈ થયું કે છે, જો મળ્યો હોટને હમાખે ધોકાવી નાખવો તો કે છે. હું થાય કે છે, ક્યાં ગયો છે? એનું મગજ કાંઈ કામ કરતું નહીં. એમને આવ્યા ઘેરે, કાંઈ અટકળ કરી શક્યા નથી. અને આ બાજુ ભગવાન શ્રીહરિએ ડાયાને સાધુની દીક્ષા આપીને સંત બનાવ્યો છે. સારી જિંદગી પ્રગટ પરમાત્માના ગુણાનુવાદ ગાયા છે, અને પરમાત્માનું ભજન કર્યું, સેવા કરીને જીવાત્માનો મોક્ષ કર્યો છે. વાલા ભક્તો, આ ડાયા ભગતનું આખ્યાન, આમાંથી માણસ પ્રેરણા લે. મોક્ષને અર્થે શું ન થાય માણસ ધારે તે કરી શકે છે. આપણે ગાંડા મટીને ડાયા થવું હોય તો થવાય, ન થવાય એવું કંઈ નથી. જોઈએ હિંમત ભરીને મેળવવાની, ભલે ને પછી દુનિયા આંચકા મારતી છાયસો કરતી, પરમાત્માને મેળવવા માટે ભક્તો પ્રયત્ન કરે. શ્રી વીર થાય ડાયા ભગતની કથાની સાથે અત્યારની કથા વિરામ પામે છે. સહજાનંદ સ્વામી મહારાજ.